धर्माजन से अत्रोन्मूलयितुं धर्मं भवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सर्वदिदं सर्वदा स्वामिनारायणो नीलकंठो नारायणो हरि हरि कृष्णस्य सहजानंद कृष्णोस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेन अवधानेन कथयिष्ये शुभाः कथाः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामिने नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सरजुदासाय नमो बोलो स्वामी नारायण भगवान ने हैं श्री नारायण मुनि देव ने हैं श्री हरे कृष्ण महाराज ने हैं श्री लक्ष्मी नारायण देव ने श्री नर नारायण देवनी जय श्री कष्टभंजन देवनी सद्गुरु निष्कलान स्वामी भगवान ना भक्त ने प्रगट परमात्मा ने सेवा केम करवी એનો બહુ સરસ સ્વામીએ વિવેક બતાવ્યો. બધાય વિવેકમાં નજરે ફેરવીને જોયું તો સ્વામીએ એક વાત બહુ સરસ કરી, સમયે સેવા કરવી. બહુ સરસ વાત. વારે વારે સ્વામી એમ કહ્યું, સમય ભોજન, સમય શયન, સમય પોઢાડી ચાંપીએ પાય, સમા વિના સેવકને સેવા ન કરવી કાંઈ. ઘણી બધી પંક્તિઓ સ્વામીએ લખી છે, એમાં સમય શબ્દ વારંવાર સ્વામીએ પુનરાવૃત્તિ કરી છે. સમય યાને કે સમયે, સમય વિના ન કરવી. સમય વિના સેવા છે ને એ ફળતી નથી. આનો અર્થ આ થયો કે પ્રગટ ભગવાનને સેવનારા પુરુષોએ સાવધાની બહુ જરૂરી રાખવી, બહુ જરૂરી સાવધાની. વિચારવા જેવી એ બાબત છે કે આ જગતમાં કોઈ પણ વસ્તુ સાવધાની વિના શક્ય નથી. ભગવાનને સેવવા એમાં સાવધાની તો જરૂરની હોય જ ને, પણ આપણે વ્યવહારિક કાર્ય કરતા હોઈએ અથવા દૈહિક સુખ ઉપલબ્ધિના કોઈ કાર્ય કરતા હોઈએ એમાં સાવધાની તો આવશ્યક છે. સાવધાની ન રાખે તો એ માણસ છે ને એ ભૌતિક સુખ પણ ન પામી શકે, ન ભોગવી શકે. સાવધાની તો આવશ્યક છે, તો પછી ભગવત પ્રાપ્તિમાં સાવધાની તો હોય જ. જેનાથી સાવધાની, સમયોચિત સેવા, સમયોચિત કાર્ય નથી થઈ શકતું, એ ભગવાનને, સંતને અર્થાત કોઈને પણ રાજી કરી શકતા નથી, કોઈને પણ રાજી ન કરી શકાય. સમય બહુ જરૂરી છે. સમય બહુ બહુ વજન આપ્યું છે સમય ઉપર. સમય સામુ જોઈ રહી જોવી કર નયનની શાન, કેટલી ઝીણી બાબત લખી છે. મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવા કરતા મહારાજની સામુ જોઈ રહેતા, ભગવાન જમવા બેસે, મૂળજી બ્રહ્મચારીને એ ખબર પડી જાય કે મહારાજને રોટલી જમવી છે, મહારાજને હવે શાક જોતું છે, આટલું જ જોતું છે. ભગવાન જમી રહેવા આવે એટલે લોટો હોય ને લોટો, એ મૂળજી બ્રહ્મચારી હાથમાં લઈને ઊંચો કરે, મહારાજને લોટો પકડવા જતા હાથમાં લોટો સામે આવી જાય, કેટલું સરસ. ક્યારેક તો બ્રહ્મચારી પોતે રેડે, ભગવાન હાથ ધોવે, હાથ ભગવાન ધોઈ રહે ત્યાં લોટો નીચે મૂકીને રૂમાલ લઈને ભગવાનના હાથ રૂમાલ લઈ નાખે. આ સાવધાની વિના થાય? વિચાર કરો, જે માણસ પડકે ઉભો ઉભો બગા ખાતો હોય એ શું સેવા કરે? કોઈ એટલે જમતા હોય અને બીક લાગે ઉપર પડે નહીં ધારું, તો ઊંઘતો ઊંઘતો ડાયનું તપેલું લઈને આવતો હોય ને હાથમાં જ તપેલું પડે, આખા રોહડામાં રડબડ સાંટા ઉડાડે. આવાનું કામ જ નથી, પણ ખબર નથી પડતી ભક્તિ માર્ગમાં આવાજ ભરાઈ પડ્યા છે. હારા હારા વિદેશમાં જઈને દાણચોરીનો માલ લાવે એ બધા તમારી લાઈનમાં જ બેઠા છે. સાવધાની વાળા માણસ ભગવાનને રાજી કરી શકે છે. સાવધાની વાળા છે એની સાવધાનીનો ઉપયોગ અવળો કરે છે, એટલે ભગવાન રાજી થવાને બદલે કુરાજી થાય છે. ભગવાનને રાજી કરવા માય કેટલી ચકોરતા જોઈએ છીએ એ સ્વામીની આ કલમ ઉપરથી જોવાઈ જાય છે. સ્વામી કહે છે, જોવી કરનયનની શાન, કરનયનની શાન જોઈ, ભગવાન શું કહેવા માંગે છે સમજણ જોઈએ. અમથા નથી રાજી થતા બધી બાબતમાં. તત્પર થઈએ તેમ કરવું, રહેવું સમા પર સાવધાન, આ સમય ઉપર સાવધાન રહેવું. આ દુનિયાની હર ચીજ ઉપર તમે નજર ફેરવીને જોઈ લ્યો, સમય વિના કશું જ ન બને. અર્થાત જે સમયે જે થતું હોય તે સમયે તે જ થાય. અર્થાત આપણે કથાનો ટાઈમ રાખ્યો છે 8:30 થી 11:30. કોઈ માણસને મનમાં એમ થાય કે આપણે કથાનો ટાઈમ 8:30 થી 11:30 રાખ્યો છે, પણ આપણે ભાઈડા તો જ કહેવાયવી કે 5 વાગ્યાના પગી જઈ અહીં શું કરે 5 વાગ્યા આવી, કથા તો 8:30 શરૂ થાય, એવું ભાઈડા પણ હાલે. કોકને એમ થાય કે આ જીમાસી તે બેગ બે ઊંઘ કાઢીને જાયશું 11:30 તો એ અહીં આવીને શું કરે? આ તો એક દાખલો તમને, સમય પર સાવધાન રહો. જે માણસ મંગલા આરતી વગેરે આરતીના નિયમ લીધા પછી ચૂકતો ન હોય એ સાવધાન કહેવાય. બોલો, તમારે મંગલા આરતીનું નિયમ લઈ જવું, જો તમારાથી પડે તો સમજી લેવું કે તમે સમયે સાવધાન રહી શકો એવા છો, ન પડે તો સમજી લેવું કે ઢીલા જ ગણીશ. સમય દર્શન સમય પરશન પૂછવા તે પ્રેમે કરી, સમયે દર્શન કરવા, સમયે પ્રશ્ન પૂછવા. અમુક સમયે ન પૂછાય તો એ વખતે ન પૂછવું જોઈએ, જે સમયે દર્શન થતા હોય તે સમયે દર્શન કરાય. સમય ખરેખર ખાસ જોવો જરૂરી છે. અમારે ઘણી વખત એવું થાય, સાધુ સંતો સંડાસ જઈને નળે હાથ ધોતા હોય ને તારી ભગત આવીને દંડવટ કરે, એટલે વણા વણા અત્યારે આઈ તો હક લેવા દે. કઈ જગ્યાએ દંડવટ કરાય સાધુને? આમ કાંઈ જોવાનું જ નહીં. કાં તો હાલ્યા જતા હોય ને તો વચ્ચે આવીને પાદરો ઉતાવળે ઉતાવળે જતા હોય ને તો પાદરો વચ્ચે આડો આવીને પગે લાગે કાં પગ પકડે. એમાં નહીં થાય કે આ ઉતાવળા જાય છે તો આપણે અત્યારે આડું ન હોય એક કોરથી પગે લાગી લે એ કાંઈ વિવેક બિવેક કાંઈ. ખરેખર બધી બાબતમાં વિવેક બહુ આવશ્યક છે. સમય ઉત્તર સાંભળી તેમ કરું ભાવે ભરી બધી બાબતમાં સમય જોવાનું લખ્યું છે. સમો જોઈ સેવકને રહેવું હાથ જોડીને હજુર, સમય જોઈને સાવધાન રહેવું ભગવાનને રાજી કરવા હોય તો. સમા વિનાની જે વાર્તા તેથી દાસને રહેવું દૂર, માટે ખાસ શબ્દ છે સમય પર સેવા કરો. અને સમય પર સેવા સાવધાની વિના થતી નથી, માટે જેને ભગવાનને સંતોને રાજી કરવા હોય એણે સાવધાની બહુ જરૂરની છે. આળસુ ઊંઘણશી સમજ્યા, અન્ય કાર્યમાં રત હોય તે આવા બધા માણસો છે એ ભગવાનને રાજી નથી કરી શકતા. એનાથી ન બને. એનું કારણ શું કે સમય ઉપર સાવધાન રહી ન શકે. સમય ઉપર સાવધાન રહી જ ન શકે. સમય ઉપર સાવધાન રહેવું એ સામાન્ય બાબત નથી. ઘણી વખત ભગવાનના ભક્તો સમયે નથી સેવા કરી શકતા, સમયે નથી ભજન કરી શકતા. મુશ્કેલી છે. જે સમય ભજન કરવાનો હોય ને એમને યોજાય, અને પછી જે સમય આવે વ્યવહાર કરવાનો એમાં ભજન થાય નહીં, આમનામ જિંદગી વહી જાય. સમજ્યા? કાંઠિયાવાળી બાબાના જેવું થાય. કાંઠિયાવાળી બાબા નાનપણથી વાતો કરતા હોય, એકવાર સપૈયા જવું છે, મેપા આપણે સપૈયા જવું છે. જુવાની હોય ત્યાં સુધી તો એમ થાય ગઢા થશો ત્યારે જાશું. પછી એક કામ આવે કે ઓણ વરમ મોડું છે, ગાડી ભાડીની વ્યવસ્થા નથી. આવતી સાલ તો કે આવતી સાલ કે હવે બરોબર જવું તો ત્યાં ગઢા બાપા ઓફ થઈ ગયા એટલે હવે કાંઈ જવાશે નહીં ને, પાછી વળી વાવણીનો સમય થઈ જાય એટલે જવા દો. પછી ઓલી સાલ નક્કી કરાતા કે વણ હવે આ વેકેશનમાં છોકરાના લગ્ન છે કેમ જવું, તે એમ નામ કરતા 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 છપૈયે જવાને બદલે અક્ષરધામમાં વયા જાય. ન જઈ શકે છપૈયા, બહુ તકલીફ છે. ઘણાને કથા કરાવવી હોય, હા જીવતા મા બાપ કહેતા હોય કથા કરાવો, મા બાપ ધામમાં વયા જાય પછી કરાવાય, કો ન થઈ શકે. સાવધાની માણસને મોક્ષના માર્ગમાં બહુ આવશ્યક છે. સમા વિનાની જે વાર્તા તેથી દાસને રહેવું દૂર. હવે એક બાબત સ્વામી અહીંયા સૂક્ષ્મ મનન કરીને લખી છે. જે સમે જેવું ગમ્યું હરીને તેવું ફરવું કર જોડીને, એક બાબત એવી લખી જે સમયે જે ભગવાનને ગમતું હોય ને તે કર જોડીને કરી લેવું. બાબત એ લખી કે તેમ કરવું કર જોડીને. કર જોડીને આનો અર્થ એ થયો કે આપણું બધું મનનું ધાર્યું મૂકીને. કર જોડીને તો કોઈ કામ થતું નથી. કામ કરવાનું હોય તો કર જોડી રાખે તો મેળ ના આવે. નિષ્કળાન સ્વામી કે કરવું કર જોડીને, એટલે આનો અર્થ એ કે આપણું મનનું ધાર્યું મૂકીને. પછી વાત બહુ લખી, નિષ્કુળાનંદ કહે છે ન ભૂલું કરવું કારજ મન માન મોડીને. માન મનનું માન મોડીને કામ કરવું. ઘણી વખત માણસને માન બહુ નડે છે. એ જાણતો હોય કે કરવું પડે કરવું છે પણ ન થઈ શકે. માન હોય ને ત્યાં સુધી માણસ છે ને જલ્દી કામ ન કરી શકે, ઊભો નહીં થઈ શકે, એકદમ દોડી પણ ન શકે, એકદમ એનામાં આમ સાવધાની પણ ન આવે. અમારા સંત મંડળમાં અમુક અમુક સંતને આપણે કહીને ગજા ઊભા થાવ તો ઓલું કરી આવત તો એ પછી ઘડીક બેહે કયા પછી, એટલે માનો કે અડધીક મિનિટ જેવું તો ખરું, ઘડીક બેસી અને મોઢવા મલાવે જાઉં છું, બોલે નહીં મોઢવા મલાવે, એનો મતલબ જાઉં છું. પછી ઘડીક બેસીને આમ તેમ માથું હલાવી ને અડધી મિનિટ પછી ઊભા થઈને જાય, કાંઈ કામ નહોતું, જવાનું જ હતું, કહ્યું એટલે ગયા વગર છૂટક્યો નહીં, કરવું જ પડે, અશક્ય વાત છે, ન થાય એમ હતું, તોય પણ એક મિનિટ એણે વાર શું કામ લગાડી. આના ઉપર તમે મનન કરો, મેં તો કરેલું છે, એક મિનિટ એને મોડું શું કામ કર્યું. ગુરુજી આજ્ઞા કરી કે જા ભાઈ ઊભો થશીશ, આ કરી આવી જાય તો ઈ વડો એ તરત ઊભો થઈને દોડે ને એક મિનિટ બેહી રહે, હા જાઉં છું એમ કહીને પછી ઘડીક અલ્લા ટલ્લા મારે ને અડધીક મિનિટ થાય પછી ઊભો થઈને જાય. આનો મતલબ હું, આનો મતલબ એ કે તમે કોણ તરત હું દોડવા માંડું એટલો બધો હું ફોફલો છું, હા તમે ફૂંક મારો હું તરત ઉડું, હું મારે ઈચ્છા હોય તો ઊભો થાવ એમ, આનો અર્થ આ થયો. તમારા શબ્દે હું ભાગવા માંડું તો મતલબ એ થાય કે તમે મારી ઉપર એમ કંઈક કંઈક છો એમ, અડધીક મિનિટ પછી ઉઠું એનો મતલબ એ છે કે હું મારી ઈચ્છાથી ઉઠ્યો છું, તમે ઠીક પ્રેરણા આપી પણ ઉઠ્યો તો મારી મેળાય એમ, તમે કોણ હું ભાગ્યો નથી, આમાં એટલો ફેર છે. બોલો કમાલ કહેવાય ને, આ માનની દશા જુઓ તમે, પરાકાષ્ઠા છે માનની. બહુ સૂક્ષ્મ અધ્યયન કરશો તો તમને એમ થશે કે આવું બધું, તમારી ભેગા તમે રહેતા નથી એટલે તમારી તમને કંઈ ખબર ન હોય. અમારામાંથી દાખલો દઈને તમને કહી પછી તમે તમારું લ્યો કે અમારું લ્યો, જે લેવું એ લેજો, પણ સમજવાની વાત આવી છે. કોક ઊંઘતા હોય ને, ઊંઘતા ભજનમાં ખરેખર ઊંઘી જ ગયા હોય, જોલું આવી ગયું હોય, એને તમે જઈને ઠોહો મારો ને તો એ તાણી તાણીને માળા ફેરવવા માંડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, માળા સકાવી મેલે પણ આંખ ન ઉઘાડે, ન જ ઉઘાડે એવું નહીં પાછું, અડધીક મિનિટ સમજણ સમજણ કરીને પછી ધીમે રહીને આંખ ઉઘાડીને જોઈ લે ઠોહો કોને માર્યો તેમ. ભાઈ આની શું જરૂર, જો ખબર પડે કે આ ભાઈ ઠોહો માર્યો તો એને લાગે ને તારે એમ કે મને ઠોહો માર્યો પણ ઊંઘ તો નહોતો ભાઈ, માળા ફેરવતો, તું માળા જ ફેરવતો હોય તો એટલે મૂર્ખો છે ઠોહો મારે. માળા ઠોહો માર્યા પછી શરૂ થઈ, પણ તમે એવો દેખાવ કર્યો કે ના ના મારી માળા શરૂ જ છે એમ. બોલો આવું છે, એટલે આ બધું છે ને એ સમા ઉપર સાવધાની ન રહેવા દે, માણસના સ્વભાવ છે, માન છે. એટલે નિષ્કુળાનંદ કહે ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને, માન મોડીને કામ કરો તમે. અને ખરેખર ભગવાનને રાજી કરવા એ તો હું એમ માનું છું કે બહુ કઠણ કામ છે, બહુ કઠણ કામ. ભગવાન એની મેળે રાજી થઈ જાય આપોઆપ તો વાત જુદી છે, બાકી આમાં લખ્યું છે એ પ્રમાણે ભગવાનને રાજી કરવા જતા તો નાકે દમ ચડી જાય એવું છે. સમયે માણસ સાવધાન નથી રહી શકતો, એ તો દાદા ખાચર, એ મોટી બા, એ લાડુ બા ધન છે, એ ભક્તોને જેણે પ્રગટ ભગવાન ભેળા, ધ્યાન દેજો, જેણે પ્રગટ ભગવાન ભેળા, 25-27 વર્ષ કાઢ્યા પણ એના જીવનમાં એક પણ ભૂલ નથી પડી એમ, એક ભૂલ નહીં દાદા ખાચરના જીવનમાં. વાંચી જુઓ સારા ઉદ્ધવ સંપ્રદાયનું શાસ્ત્ર ફેંદી, એક ભૂલ નીકળત કહો કે દાદા ખાચરે અહીંયા ભગવાનની મરજી ઉલ્લંઘાઈ ગઈ, અહીંયા દાદા ખાચરને ભૂલ થઈ ગઈ, કાઢી બતાવો. અહીં મોટી બાને ભૂલ થઈ ગઈ, અહીંયા લાડુબાને ભૂલ થઈ ગઈ, એવું તમને જોવા જ નહીં મળે. નથી એ લોકોને ભૂલ જ પડી. હજી કહીએ તો ભૂલ છે, જીવા ખાચર છે, સુરા ખાચર છે, આમાં કદાચ કંઈક કંઈક મહારાજની મરજી વિરોધી લોકોના પગલા હોય દેખાય ચરિત્રો ઉપરથી, પણ દાદા ખાચર, મોટીબા, લાડુબા અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી એને જીવનમાં કોઈ દિવસ કોઈ એવી ઘટના કે કોઈ એવું ચરિત્ર નથી કે મહારાજ એની ભૂલને કળાવીને એમ કહે છે કે આ તમે ભૂલ કરી એમ નથી. હજી મુક્તાનંદ સ્વામીનું એક ચરિત્ર એવું આવે છે કે મુક્તાનંદ સ્વામીએ મહારાજને એમ કહી દીધું કે મહારાજ પાખંડ દિયો મેલી, સત્સંગમાં ન થવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી, બીજા ત્રીજાને મનાય અમને ન મનાય કે છે એમ મહારાજને ટડકાવ્યા. આપણે એમ કહી શકીએ કે ક્યાં ત્યાં મુક્તાનંદ સ્વામી થાપ ખાઈ ગયા, ક્યાં વર્ણી નથી આ વિઠ્ઠલવર છે એ સ્વામીને થાપ ખવાઈ ગઈ. પછી રામાનંદ સ્વામીએ દર્શન દઈને કીધું કે તમે અમે કેટલી વાર કહ્યું છે કે ખરેખર પૂર્ણ પુરુષોત્તમ તો એ છે, અમે તો આગળ ખાલી સાફસૂફ કરવા આવ્યા હતા, હવે મોક્ષ ઉગાડશે એમ કહી શકાય. પણ ગોપાલન સ્વામી, એ દાદા ખાચર, એ મોટીબા, લાડુબા, જેણે વર્ષો પ્રગટ પુરુષોત્તમની સેવા કરી કોઈ ભૂલે જ નહીં, કેટલા એવી સાવધાન છે એમ સમયોચિત એની સાવધાની કેટલી છે બોલો. ભગવાનની સેવા કરે તોય ભૂલ નહીં, અને આજકાલ તો માણસ આપણા જીવનની સેવા કરતો હોય ને પળે દાદા ભૂલ પડે, એક એક પળમાં 10 ભૂલ. આની સાવધાની તો કેટલી વખાણવા લાયક કહેવાય બોલો. એટલે આમ છે, માટે ભગવાનને રાજી કરવા એ બહુ સાવધાની વાળા માણસનું કામ છે. કારણ કે ભગવાનની મરજી જોઈને વર્તવું એ સામાન્ય બાબત તો નથી જ. નિષ્કુળાનંદ કહે ન ભૂલવું, સ્વામી કે ભૂલવું નહીં, પણ આ તો ભૂલી જ જવાય, ભૂલી જવાય. કેમ સેવા કરવી? મોટીબાની એક સેવાની એક તમને ઘટના કહું. એકવાર મહારાજ ગઢડાથી વડતાલ પધારતા હતા, અને એમ કહેવાય છે કે ભગવાન શ્રી હરિ માણકી ગોળી ઉપર અસવાર, અને મોટીબા અને લાડુબા આ બધી બહેનો ગાડામાં બેઠેલા. આમનામ ચાલતા ચાલતા મહારાજ ઘોડીને ગાડા આગળ ચલાવે, કંઈક પાછળ ચલાવે. ચાલતા ચાલતા વરસડા ગામ આવવાની તૈયારી થઈ. ભગવાન શ્રીહરિ માણકી ઘોડીને ઊભી રાખે છે. ગાડું આવ્યું તો ગાડામાં લાડુબા બેઠેલા, મોટીબા નહીં. હવે મહારાજ લાડુબાને એમ કહે છે કે લાડુબા અમને ભૂખ બહુ લાગી છે, કંઈક ખાવા જોશે. ત્યારે લાડુબાએ એમ કહ્યું કે મહારાજ મોટીબા હમણાં જ ગાડામાંથી હેઠા ઉતરી ગયા છે, એટલે પાછળ આવતા હશે, કાંઈક મને એમ છે કે ભોજનની તૈયારી કરી છે. આપણે અહીં ઊભા રહીએ વડસરાને પાદે એમ કહેવાય છે કે મહારાજ ઊભા રહ્યા છે. એ વખતે મોટીબા આવ્યા, મોટીબા આવ્યા માથે માટલાનું ઠીકરું માથા ઉપર, એના ઉપર કોલસા અને એના ઉપર તપેલી, એમાં ભાત ચડે. હવે માથે લઈને હાલ્યા આવે. હવે નીચે ઉતરી એ માટલું ગોતી અને એમાં ભાઠો કરી એના ઉપર તપેલીને પાણીને ગાળીને ભાત નાખ્યા, અને એ ચાલતા ચાલતા આવે છે. ગાડું તો હાલ્યું જતું હતું, માહે માથા ઉપર ચાલતા ચાલતા ભાત પકવ્યા. એ જ્યાં ગાડું હતું ત્યાં આવ્યા, અને મહારાજ કહે છે મોટીબા અમને ભૂખ લાગી છે. ત્યારે મોટીબા કે મહારાજ આ ભાત રહ્યા તૈયાર. તરત જ માથેથી હેઠું ઉતાર્યું તો ભાત ચડી ગયેલા. તરત જ એમાં ઘી અને સાકર નાખી અને ભગવાનને એ વખતે ત્યાં ગરમ ગરમ ભાત બનાવીને જમાડેલા. ચાલતા ચાલતા ભાત માથા ઉપર ચડ્યા. એ વરસડાને પાદર આજ ભગવાન જ્યાં ભાત સાકર જમેલા ત્યાં ઓટો છે એમ કહેવાય છે. તમે વિચાર કરો આ કેટલી સાવધાની વાળાનું કામ છે બોલો. અને ભગવાન એ વખતે મોટીબા ઉપર બહુ રાજી થયા હતા. ત્યારે આવું બધાથી થાય નહીં. એટલે પ્રગટ ભગવાનને રાજી કરવા એ બહુ સાવધાની વાળાનું કામ છે. તક ચૂકી જાય, સમય વ્યો જાય અને પછી ગમે એમ ઉપાય કરે તો એ ન બને. જે સમયે જે બની જવાનું હોય એ બની ગયું, કામ થઈ ગયું. શ્રી કૃષ્ણ ભગવાન શેરડી જમતા હતા, શેરડીનો ભગવાનને સોતો વાગ્યો એટલે આંગળીમાંથી લોહી માંડ્યું નીકળવા. એટલે ભગવાનની જે અષ્ટપટરાણી હતી એ દોડવા માંડી એકા બેજી, એક કહે છે હાય રૂકમણી, બીજી કહે છે હાય સત્યભામા, લાય પાટો લાય, કંઈક લુગડું ગોજ, ગાભો ગોજ, ક્યાં ભગવાનને વાગી ગયું. કે હવે એકા બીજું કંઈ ગાભો ને બીજું ને ત્રીજું ગોતવાડી પાટી કરી મૂકી. દ્રૌપદીજી એ વખતે ત્યાં આવેલા મહેમાન ગતિ હતી. દ્રૌપદી કાંઈ પણ આડુળું જોયા વગર, વિચાર્યા વગર, દોડ્યા વગર પોતાના હાથલાનો છેડો ફાડ લઈને ફાડી અને ભગવાનની આંગળીએ પાટો બાંધ્યો. ઈ ન્યાન ન્યા ત્યારે ભગવાને એમ કહ્યું કે બેન તારું મારા આગળ લેણું થયું. અને એમ કહેવાય છે ભગવાનને આંગળી મટી, ભગવાને એ પાટો હાથમાંથી છોડ્યો, પછી સાડીના પાટાના જે તાર હતા એ તાર ગણ્યા તો એ પાટામાં 999 તાર નીકળ્યા. ત્યારથી ભગવાનને સંકલ્પ કરેલો કે આ એક હાડી મારા માટે ફાડી તો મારે એના બદલામાં એને 999 સાડીઓ આપી. અને એ જ્યારે ભરત સભામાં આબરૂ લૂંટાણી ત્યારે ભગવાને પૂરી પાડી. પણ એ સાવધાનીથી પાટો એમણે બાંધ્યો. સમય ઉપર સાવધાન રહેવું એ તકલીફ છે ભગવાનના ભક્તો. આવું જો આવડી જાય ને, આવું શીખી જવાય ને, તો સંત હોય, અરે કોઈ આપણો શેઠ હોય, હા ગમે તે હોય, તમે એને રાજી કરી શકો. સમયે જો તમને આવડે તો સમય વીતી ગયા પછી રાજી કોઈ થતું નથી. ભૂખ્યો હોય ને એને જમાડો ને તો એ જેવો રાજી થાય ને એવો ધરાઈ ગયા પછી તમે લાડવા હું દૂધ પાક પરાણે આપો ને તો ખી જાય. એટલે આ સ્વેટર છો નથી લેવું, હાલી મળ્યો છો, તને કેટલી વાર કેવું જાને અહીંથી અકળાઈ જાય. પણ ખરેખરો ભૂખ્યો થયો હોય ને ત્યારે લાડવા ભલે ન દો, એ ટાઢી ખીચડી દો ને તો એમ થાય હાશ એટલે સારું કર્યું લાવ્યો હતું, બહુ મજા આવી. હા એ સમય છે, માણસ સમય ઓળખે ને એ આ જગતમાં જીતી જાય. આ દુનિયામાં પણ હાલના સમયે શું કઈ રીતે ભગવાન સમજાવાય, કઈ રીતે એને પ્રભુમાં જોડાવાય, કયા શબ્દોથી સમાજ સમજે, એ બધું જેને આવડતું હોય એ જેટલો સફળ થાય એટલા બીજા ન થાય. માટે સમયની વાતામાં સ્વામીએ બહુ લખી છે, એ ખરેખર મનનીય છે. અને બીજી એક બાબત સ્વામીએ લખી, સમય અને સરળ, સમય અને સરળતા. માણસ માત્ર ભગવાનને અથવા તો કોઈ બીને રાજી કરવા ઈચ્છે એ સરળતા રાખે. જો સરળતા નહીં હોય ને તો માણસ રાજી નહીં થાય. આ વાત ઉપર ધ્યાન દો. આપણાથી કોઈ મોટા હોય એ આપણને અમુક કામ સીંધે, કામ કર્યા વગેરે આપણે છૂટક્યો નથી, કારણ કે એનું પ્રેશર એવું હોય આપણે કામ કરવું જ પડે. પણ એક માણસ કરવું પડે એટલે કરે છે અને એક સરળતાથી વિનયયુક્ત થઈને કરે છે, આ બેમાં બહુ ફેર છે. સરળતા છે ને એ સામાન્ય દિલને જીતી લે છે, અને જેનામાં સરળતા નથી ને એ કામ કરે પણ ઓલો રાજી ન થાય એના ઉપર. સરળતા છે ને એ માણસને વશ કરી શકે છે. માટે હંમેશા સરળ સ્વભાવ બહુ સારો છે. કોઈ પણ કાર્યમાં સ્વભાવ સરળ રાખો બહુ આનંદ આવશે. સરળ સ્વભાવમાં સાધુમાં મોટામાં મોટો ગુણ દયા અને સરળતા, આ બે જબરા ગુણ છે. ભગવાનના ભક્તોનો સારામાં સારો ગુણ છે ને સરળતા. સરળ થવું એ બહુ કઠણ છે, ભગવા પહેરી લેવા એ બધી વાત તો ઠીક, સરળ થવું, સરળ થવું એ બહુ કઠણ. સરળ માણસ નથી થઈ શકતા, અનેક પ્રકારના અહંકારોના વાવાઝોડે આવે, કઈ રીતે માણસ સરળ બને, મુશ્કેલી. અને સરળ થયા વગર તમે કોઈનું દિલ નહીં જીતી શકો. જેને આપણે જીતવા હોય એની પાસે આપણે સરળ વર્તવું જોઈએ. આપણે મોટા ને મોટા રહી ઠૂંઠના ઠૂંઠ કોઈ દિવસ નહીં સામાન્ય જીતી શકાય. બોલો.
માટે સરળ સરળ થઈને સેવા કરે તો હોઉં ને સારું લાગે છે. કેમ કહેવાય છે
કે એક દરબાર ને બે છોકરા હતા. હવે બે છોકરા એક બાપના જ, પણ એકના મનમાં એમ થયું કે મને હવ કાયમ આપા કહે. આ એના મનમાં એવું કે મને બધા આપા કહે, એટલે એ પોતાને આપા કહેવડાવવા માટે હગાવાલા આવે, કઈ ડાયરો ભરાણો હોય, બધા મોટા મોટા માણસો આવતા હોય ને કઈ ખરખરો હોય, ગમે તે પ્રસંગ હોય તો આ ભાઈ છે ને એ છે તે આમ કેડી બાંધી હરખો ફેંટો બાંધીને હવની વચ્ચે બેસી જાય. એટલે આશા એવી કે હું આમ બરાબર હરખો બેહું એટલે મને હવ આપા કે. એટલે સારા વેણથી બોલાવે. આપાનો અર્થ એ છે કોઈ આપા કે એમ નહીં, પણ હવને એનું નામ લઈને બોલાવે. પણ એવી ઠૂંઠ થઈને બેસી ગયો એને બધા શું કરવા બોલાવે. ત્યારે બીજો છોકરો હતો એ જે બધા આવે એની સેવા સરભરામ રહે, દોડા દોડે હવના કામ કરે. એ લોકોના જે ગણાતા હોય તે કોઈને હોકો ભરી દેવો, કોઈને ગાંજાની ગોળી લેવી દેવી, જે કામ કહેવાતા હોય તે ચા માટે દોડાદોડા આ બધું જે કરવું તે. એટલે ઘડીક થાય અને બધા એને બોલાવે. હા, એને હવ કહેવા માંડ્યા કે આપા, એટલે હવ એને બોલાવે કાંગ્યા ફલાણા. આને મનમાં એમ થયું કે હલો હું એટલો બધો ઠાઠમાટ ને વ્યવસ્થિત બેઠો, મારું કોઈ નામ જ લેતું નહીં. ત્યારે ઠાઠમાટ થઈને વ્યવસ્થિત બેસે એટલે કોઈ બધા બોલાવે, સરળ થાય તો હવ બોલાવે છે, સેવા કરે તો હવ બોલાવે. ઘણી વખતે અમુક બાબતમાં સર્વસામાન્ય વાત કરું છું, એવું બનતું હોય છે ઘણા માણસો મનોમન એવી ઈચ્છા રાખ્યા કરતા છે, મને કોઈ પૂછતું નથી, મને કોઈ બોલાવતું નથી. આમ એના મનનો ઉદ્વેગ, માણસ માત્રને આ ઉદ્વેગ હોય છે મને કે તમને, આ મને કોઈ પૂછતું નથી, મને કોઈ બોલાવતું નથી, હું તારે હવે આમ આમ ઉફાળા કાઢ્યા કરે. ઘણી વખત કોઈક ટ્રસ્ટ હોય એમાં હાથા ટ્રસ્ટી હોય તો એક બે ટ્રસ્ટી એવા ઉકાળા કાઢતા હોય, આપણને કોઈ પૂછતું નથી, આ બોલ્યો નિર્ણય લેવાઈ ગયો, લ્યો આપણે ક્યાં હતા તોય કામ થઈ ગયું, હવે આપણને કોઈ બોલાવે નહીં, આમાં હું આપણે પછી એમ કર્યા કરે. એનું શું કારણ? એને કોઈ પૂછે નહીં, એને કોઈ બોલાવે નહીં, એનું કારણ હું? એનું કારણ એ જ હોય કે એ હોય જ નહીં, હું એને પૂછે બોલ્યા એ ટ્રસ્ટી ને, આ ટ્રસ્ટી જો આ આગળ પડીને કામ કરવા માંડે તો એને પૂછવા માંડે કે પછી આપણે શું કરવાનું, પછી આપણે શું કરવાનું. આગળ પડીને કામ ન કરે પૂછે કોણ? અને સરળ વર્તે નહીં તો કોણ પૂછે? ઘણાને પૂછવા જવાય જ નહીં કે ખબર હોય પૂછ્યું એટલે ચોખી ના જ કહે, એટલે અડધા એમ પૂછે નહીં. થોડીક આ ભણવાની આવડે થવી જોઈએ તો ના કે એટલે કોઈ પૂછે નહીં. જો આ છોકરા જેટલા સાધુ થાય છે એ મા બાપને પૂછ્યા વગેરે જ થાય છે, એનું કારણ હું પૂછવા જાય ના જ પડે, એટલે પૂછ્યા વગેરે ભાગી જાય. શ્રીજી મહારાજથી માંડી રામાનંદ સ્વામી સતાનંદ સ્વામી બધા વગેરે પૂછે વિયાઈ ગયા. પૂછવા ગયા મેળ આવે ને એમ અમુક જગ્યાએ પૂછવા જઈએ. સરળ વર્તે તો માણસ હવ પૂછે. મારો કહેવાનો ભાવ સરળતાની પ્રશંસા કરું છું. તમે સરળ થઈ સૌની અનુમતિ લઈ આગળ હાલી અને બધું કામ કરવા માંડો અને બધું ઉપાડી લ્યો, તમે આખું કાર્ય ઉઠાવી લો, બધા તમને પૂછવા માંડે. આમાં પૂછવાનું કારણ બીજું હું જ કહો, કાંઈ નથી, તમે બધું ઉપાડી લો, તમને બધા પૂછવા માંડે. તમે હવની વાહે હાલ્દે આવતા હો, બે ત્રણ નાળાવા વાહે, તમને કોણ પૂછે કહો? માટે સરળ વર્તવું ભગવાન રાજી થાય છે. નિષ્કળાન સ્વામીના શબ્દ સાંભળો, સરળ વર્તાવે છે સારું રે મનવા, સરળ વર્તાવે છે સારું રે, સરળ વર્તાવે છે સારું રે મનવા.
Money.
સ્વામી કહે છે કે મન સરળ બની જા, સરળ સરળ વર્તવામાં માં આનંદ છે, બહુ સારું છે, દુઃખ નહીં આવે. મન કર્મ વચને માન ને રે મેલી. સરળ વર્તવામાં મહા મોટો શત્રુ માન છે, એટલે માન ઉપર પ્રહાર કરે છે. અને સરળ ન વર્તી શકાય તો ભક્તિ ન કરી શકાય. મન કર્મ વચને માન ને રે મેલી, કાઢ અભિમાન બારો, હાથ જોડીને હાજી હાજી કરતા, કે દી ન બગડે તે તારું. કાઢ અભિમાન બારું કે છે, મન કર્મ વચને સરળ થઈ જા. મન કર્મ અને વચન બહુ ધ્યાન દો. મનથી સરળ થવું, કર્મથી સરળ થવું, વચનથી સરળ થવું, ત્રણેય પ્રકારે સરળ થવું. ઘણી વખત માણસ એકાદા પ્રકારે સરળ વર્તે, મનથી સરળ વર્તે તો કર્મ અને વચને સરળ વર્તે નહીં, તો ઓલા લોકોને સુખ થાય નહીં. મન મન પણ સરળ, કર્મ પણ સરળ, એટલે કાયિક એની શારીરિક ચેષ્ટાઓ પણ સરળ હોય, અને વચન વચન પણ સરળ, સુવાળા સારા, હાજી હા શું કહો છો બોલો, બહુ સારું, આવી રીતની ભાષા. હાજી હાજી હાથ જોડી કરતા સ્વામી કેદી ન બગડે તારું. હાથ જોડીને હાજી હાજી કરો, એમાં કોઈ દિવસ બગડવાનું નથી, ગળા નથી વળી શકતા. આકડ નર લાકડ સૂકા સમ, એને વળવા ઉધારું કે છે. ન વળે લાકડા જેવા હોય, તેને તાપ આપી અતિ તીખો સમૂહ કરે છે સુતારું. ઈ ન વળે હુતાર હરખા કન્યા કે હરોડીને, લાકડા ને સુતાર, લોઢા ને લુવાર. જો ને ઘણા લોઢાને વાળવાનું હોય તો એની મેળે ન વળે તો એટલે ઘણ ઠોકીને વાળી દે, પણ વાળે ખરા, મેળ્યા તો છૂટક્યો નથી. આ બારામાં નિષ્કળાન સ્વામી વચન વિધિમાં એક દ્રષ્ટાંત દીધું છે કે નદીનો કિનારો હોય, એના કાંઠે લીલી સમ ધરો હોય. આ ધરો સરસ મજાની ખીલી હોય, એકાબીજી કિલબલ કિલબલ આનંદ કરતી હોય, પવન આવે ત્યારે હલતી હોય, ઝૂલતી હોય, અને નદીને કાંઠે મોટા મોટા ખીજડા હોય. હા, હવે નદીમાં વરસાદ આવવાથી પૂર આવે ત્યારે આ ધરો છે ને એ પટલીને હોઈ જાય, પાણીનો આમ હિલોળો આવે એટલે શેની મની લપાઈ જાય. અને ઓલા ખીજડાના ઠૂંઠા હોય ને એ શું કે ખબર છે, એમ એમ નમી જાય, એને એ પાવા, એ કે એમ અમે નમી જાય, વાતમાં હું માલ જાય, એમને ઠૂંઠાઈને જેમ એમને રહે. પછી પાણીને જે રી ચડે ને તે મૂળિયામાંથી ઉખાડીને સમુદ્ર ભેળા કરી દે, જવા દો તારે. અને પૂર વયું જાય એટલે ઓલી ધરો હોય ને અતિ એમને બેઠી થાય ને એકાબીજી આનંદ કરે, એકાબીજી અરે ભટકાય, અથડાય, હલે બલે મજા કરે, એને કાંઈ ન થયું, કેમ જે નમી ગયા. નમી જતા શીખે તો કાંઈ વાંધો ન આવે, પણ નમવું મહા મુશ્કેલ છે, નથી થતું. હરિલીલા મૃતમાં ગાયું, સુયોગી સહો ને નમતો રહે છે, સહુને નમતો રહે છે. કોઈ નમતો રહે, દેહ ઇન્દ્રિય દમતો રહે, માના અપમાનો ખમતો રહે, અને એટલે જ હરિને ગમતો રહે છે. હા, ભગવાનને એટલે નમે એ સહુને ગમે, આવું એક સૂત્ર છે. નમે એ બધાને ગમે, સરળ વર્તો, આનંદ આવશે. સરળતા જીવનમાં અપનાવવાની જરૂર છે, મહા આનંદ આવશે. પણ એક ધ્યાન દેવું, સરળ થવાતું હોય ત્યાં થવું, ન થવાનું હોય ત્યાં ન થવું. મુસીબતી એ છે, માણસ નથી સરળ થવાનું, ત્યાં થઈ ગયા છે, થવાનું છે ત્યાં નથી થતા. ઇન્દ્રિયો, અંતકરણ, કામ, ક્રોધ, લોભ, પંચ વિષયનું સુખ ત્યાં હાજી હાજી કરે છે. બોલો, ત્યાં સરળ કામ ક્રોધાદિકની સામે તો આકરા ધાર જેવા રહેવું, ત્યાં સરળ ન થવું. બોલો, પંચ વિષય આપણને પછાડવા આવે તો ત્યાં ધાર સારદાર રહેવું. હા, મન એમ ઘાટ કરે કે આજ આપણે આ ખરાબ ફિલ્મ છે જોઈ લઈ તો ત્યાં થઈ જવું, કુવાડીને ધાર જેવું, પછી ના કમલના ફૂલની પાંખડી જેવા ન રહેવું, કાંઈ વાંધો નહીં હાજી જોઈ લઈ એમ ને, ત્યાં કઠણ થઈ જાઓ એમ કે છે. આમાં લ્યો, આંકડો વાંકડો વિશીના સરખો એવો ન રાખવો વારું, આંકડો વાંકડો વિશીના સરખો આવું ન રાખવું કે છે. દેખી દ્રગે કોઈ દયા ન આણે પડે માથામાં પેજારું, દેખીને કોઈ દયા ન કરે માથામાં જોડો જ પડે. ઘણા માણસને નથી આવડતું સરળ થતા, અમુક જ્ઞાતિને બહુ સરળ થતા આવડે, સમજ્યા? એને બે લાફા નાખી દેતા વાર નહીં, પછી તરત માફી માગી લેતા વાર નહીં, અમુકથી ન થાય. બે ભાંઠા ઝીકી દે ને પછી ભીમ પડે ને તો કે બાપજી તારી ગાય શું ને, આમ છે ને તેમ છે ને, એને સરળ થતા વાર નહીં. માણસથી સરળ થવાય તો છૂટી જવાય, બચી જવાય, રહી જવાય. બે પાંચ જણા લાકડીઓ લઈને મારવા આવ્યા ને આપણે એમ કે હું તારા મનમાં તાર તે ઓલા નાખે જ બોથાલા, ત્યાં બે હાથ જોડીને એમ કે ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગયો, કોઈ દી તારી સામું ન જો વાંકવાનો આમ છે ને તેમ છે ને કરીને ગમે એમ કરી છટકી શકાય. પણ ઘણાને આવડે નહીં, માર ખાય. આ તો વ્યવહારિક વાત કરી, બાકી અહીં સરળતા તો ઈશ્વર બારાની છે. ભગવાન આગળ સરળ વર્તો, ભગવાન કહે એમ કરો એમ છે. હેતના વચન હૈયે લીએ શું કહીએ વાતો હજારો, હેતના વચન સ્વામી કે ધારી લઈએ હૈયે, ધારો હૈયે કેટલીક વાતો કહેવી. નિષ્કુળા આનંદ નિજ કારજ કરવા રાખીએ નહીં અંધારું, સ્વામી કે છે પોતાનું કામ કરવા માટે કોઈ અંધારું ન રાખશે. આપણું કામ કરવામાં આપણે અંધારું સેવાની જરૂર નથી, કારણ આપણે અહીં અંધારું રાખીએ ભલે, પણ ભગવાનને ઘરે અંધારું નથી. નથી અંધારું નાથજી ને ભગવાનને ત્યાં અંધારું નથી, માટે અહીંથી આપણે સ્વસ્થ વર્તવું, અતિ સહજપણે વર્તવું. નથી અંધારું નાથજી ને ઘેરજી, અંધારું નાથજી ને ઘેરજી, એ પણ વિચારવું વારમાં વારજી, મોટા દયા કરે છે, અને મોટાની મેર થાય તો એ આપણું ઘણું ઘણું કામ કરી આપે છે. એ દયા દયા સામાન્ય નથી. ભગવાને આપણા ઉપર અપરંપાર દયા કરી છે, ઓછી નથી કરી. અને જો આપણે હવે સરળ વર્તીએ તો હવે એવી દયા થાય કે આત્યંતિક કલ્યાણ આપણું ભગવાન કરી દે. આટલું આટલું ભગવાન કરે તેમ છતાંય આપણે થોડુંક ન કરી શકીએ સરળ થઈને, અને આડોડાય જ કર્યા કરીએ તો ભગવાનને રીહ ચડે. આમ પછી કોઈ મોટો શેઠ હોય એની પાસે આપણે લાખો રૂપિયા દેવાના થતા હોય, અને એ શેઠ આપણને એમ કહે ભાઈ હવે તું અડધા પૈસા આપી દે, આ કે ભાઈ મારી આગળ નથી. પછી એમ કે ભાઈ હાલ તો પછી આ 1000 આપી દે, તો કે પણ મારી આગળ છે નહીં. શેઠ દયા કરીને એમ કે 500 દઈ દે, હાલ તારું બધું કાઢી નાખું ખાતામાં, તો કે એ છે નહીં. તો કે 100 રૂપિયા દઈ દે, તો કે હવે એ નથી. પછી શેઠ એમ કે તો એમ કામ કર, એક ચોખાની મુઠ્ઠી હાલ ચોપડા ઉપર મૂકી દે, એટલે તારા બધાય જે હોય એના માથે લીટા મારી દઉં. પછી આવડવા કે એ નથી, આમ હાલે. પછી ચોખાની મુઠ્ઠી જ મૂકી દેવી કે નહીં, થોડુંક તો એમ સમજવું કે નહીં, હા વાડોડાય ઠીઠ સુધી. એમ આ જીવ છે ને એ આજ દિવસ સુધી તો આમ નામ ભગવાન અરે આડોડાય જ કરતો આવ્યો છે, સમજ્યા. અને એટલે જ ભવાટવીમાં ભટકે છે, બીજું કોઈ કારણ નથી. ભગવાનને ભગવાનના સંત આગળ આપણાથી સરળ વર્તાયું નથી, નિષ્કપટ રહેવાયું નથી, અને એટલે જ અહીંયા પ્રગટાયું છે. સીધી વાત છે, મેર કરે મોટા અતિ જો ઘણું રહે ઘર જવાન, ઉન્મતાય અળગી કરી ધારી રહી એ નર નિર્માન. ઉન્મતાય અળગી થઈ જાય, નિર્માની પણ રહેવાય, ગરજવાન રહેવાય. ગરજવાન રહેવું નહીં કાયમને માટે મુશ્કેલી વાળું. કાયમ ગરજવું કેમ રહેવું, અમુક સમય સુધી જ રહેવાય, અને પછી એમ થાય કે હવે તો આપણને બધું ફાવે છે ને આવડે છે ને એમ શું વાંધો છે. એમ અવળાય કાંઈ અર્થ ના આવે માટે શુદ્ધ વર્તવું સુજાણ. અવળાય કોઈને અર્થ આવી નથી ને કોઈને આવવાની નથી, માટે ચોખ્ખું વર્તવું હોય એવું, અંતર ખોલી ખરું કરવું કે પોત વિના ન તરે પાષાણ, નાહ વિના પથરા તરતા નથી, માટે ભગવાન વિના કોઈનું કલ્યાણ થતું નથી, માટે ભગવાન આરે કોઈ દિવસ અવળાય ન કરવી. કારણ એક લીટી બહુ સરસ કહી, માટે જે કામ જેથી નીપજે. બધી રીતે સમજવા જેવી લીટી છે. હે માટે જે કામ જેથી નીપજે, તે બીજે ન થાય મળે જેનાથી થતું હોય તે કામ તેનાથી થાય, માટે એની આગળ આધીન રહેવામાં જ કામ થાય, એની યારે આડોડાઈ કરે કામ ન થાય, માટે આ વાત સમજવા જેવી છે. નાની એવી ચાવી હોય તો એનાથી મોટું જબર તાળું ઉગડી જાય, શેર બેસીનું હોય તોય. ચાવી તો નાની એવી હોય, અને એ ચાવીથી જેવું સરળપણે તાળું ઉગડે એવું તમે કુવાડો લઈને મંડો ને તોય ન ઉગડે. તૂટી જાય પણ ઉગડે નહીં કાંઈ. કુવાડો મોટો હોય ભલે ને મણનો ઘણો હોય પણ તાળું તૂટે ઉગડે, ચાવીથી ઉગડી જાય. ફરી વાર વાંસવા ઉગાડવામાં કામ લાગે. એમ છે ને, સરળપણે જો વર્તીએ ને તો એવું ઉગડે કાયમને માટે આપણે પછી કામ લાગે, અને પછી તો કુવાડો લઈને દાબી તો પછી પૂરું થઈ જાય. એકવાર ઉગડી જાય પણ બસ પૂરું થઈ જાય. માટે ભગવાન છે ને એની આગળ સરળ વર્તવામાં આપણું મોક્ષ છે. આ ડોડાઈ ન કરવી, બીજું હું સરળ થઈ જાઉં તેને આગળ આધીને રહેતા કરી ભાંગી જાય ખોટ. ઘણા માણસ હાથે કરીને હેરાન થાય, આધીન ન રહે. આધીન રહેવું જરૂરી છે? ન રહે હેરાન થાય, ગમે એમ થાય મૂંઝાય ન રહે. એક જગ્યાએ ઝઘડો થયેલો, સમજાય, તો ઝઘડો તો બરાબર જામી ગયેલો, સામસામે કેસ થઈ ગયા, એકાબીજીના વકીલ રોકાઈ ગયા, વકીલને 1000-1500 અપાઈ ચૂક્યા, પછી વધારે ઝઘડો થવાનો હતો, એક ભાઈનો વાંક હતો અને ગામના બે પાંચ ડાયા માણસોએ કીધું, ભાઈ સમાધાન કરો, આ ઝઘડાનો કોઈ અર્થ નથી, આ ભાઈ સમાધાનમાં માની ને બોલો માણસ સમજાય નહીં. પછી એક ભાઈને સમજાયો કે તમે આમાં વાંકમાં આવશો ને હેરાન ગતિ તમને થશે ને, એ ઓલા તમે પહોંચશો નહીં, અને ખરેખર એમ આ માણસ પહોંચે એમ નહીં, અર્થની દ્રષ્ટિએ ગમે તે આ લાગવગની દ્રષ્ટિએ આ છે તે છે હેરાન થઈ જાય એમને વાંકઈ એનો. તમે એમ કામ કરો કે એની આગળ તમે નમી દો, કહી દો કે ભૂલ થઈ ગઈ, આ કે મારી જેટલી જમીન છે, મારા ખોરડા છે, અને મારા બૈરા છોકરા વેચાઈ જાય ને તોય હું એને નમું તો નહીં, બધું વેચાઈ જાય મને મંજૂર છે, પણ એને એક વાર એમ ન કહું ભાઈ મારી ભૂલ થઈ ગઈ માફ કરી એમ ન કહું. બોલો આમ નામ બધા આમ નામ મરે પછી. બહુ મુશ્કેલી વાળું છે, નથી સરળ થવાતું, આધીન નથી રહેવાતું. એક વાર બે સાધુ ઝઘડો થયો, સાંભળવા જેવી વાત છે. એક સાધુ મગજ ગયો, બીજા સાધુ એક લાફો નાખી દીધું. પછી ત્રીજા સાધુ આવ્યા, એ કે તમે સાધુ થઈને આમ કરો છો, એને લાફો કેમ માર્યો, નાખ્યો કે વાઈડે કરતો હતો, અને તમારે મરાય તો ન મરાય બધી વાત થાય છે, પણ નાખ્યો. એક વાર બોલાવ્યા, પાંચ કલાક સમજાવ્યા, અડધો કલાક સમજાવ્યા, તો કે હારી મારે ભૂલ તો થઈ ગઈ છે કે તમારાનું પ્રાયચિત કરવું પડે, કે પ્રાયચિત કરી નાખો, મેં હું ભૂલ થઈ ગઈ છે તો પ્રાયચિત કરવું જ પડે, તો શું કરું કહો, તમે કોઈ પ્રાયચિત કરું. આ સંત કહે છે તમે જેને લાફો માર્યો ને એને તમે પાંચ દંડવટ કરી આવો, એને આંચકો નાખ્યો, એને પાંચ હું એક ન કરું, એક અડધોય ન કરું, કે કહો તો તમને હો કરું, કરું હા કે મને નહીં, તમે જેને લાફો માર્યો છે ને એને ન કરું, કે કહો તો ભગવાનને હજાર કરું, બોલો કરું, સાંદ્રીને વ્રત કરું, આ કે કાંઈ કરવું નથી, તમે જેને લાફો માર્યો ને પાંચ તક એ માથી નહીં થાય, ચાંદ્રાને થાય હજાર દંડવટ થાય, સાંભળજો. બોલ્યા ને પાંચ દંડવટ હું એક દંડવટ ન થાય, કેટલી કઠણાઈ જોત કરા, એને એક દંડવટ ન કર. આશ્ચર્ય છે ને, આટલું થાય પણ એક દંડવટ એને ન થાય. એટલે વચનામૃતમાં મહારાજે વાત કરી કે જેના ઉપર ક્રોધ ઉપજે એની જ પાસે માફી માગવા જાઉં, બીજા પાસે નહીં, ભગવાન કે તો જ એ પાપનું પ્રાયચિત થાય. અમારી પાસે આવવાથી એ ન થાય, ભગવાન કે છે અમારી પાસે આવવાથી એ ન થાય. દુર્વાસા ઋષિએ અમરીશ રાજા ઉપર રસ ઠાલ્યો કે મને મૂકીને તું પારણું કર્યો, તારું નામ અમરીશ છે પણ હવે નક્કી મરીશ, એમ કહીને કૃત્ય ઉત્પન્ન કરી મારવા. પછી અમરીશ રાજાને રક્ષામાં સુદર્શન ચક્ર મૂક્યું હતું, દુર્વાસાની વાહે થયું, દુર્વાસા બધા ભુવનમાં રખડ્યા, દસેય દિશામાં ફરી વળ્યા, કોઈ રક્ષા ન કરી, છેવટ ભગવાન આગળી ગયા. ભગવાનને કે ત્રાઈમામ ત્રાઈમામ બચાવો બચાવો, મરાઈ ગયો છો, આ સુદર્શન વાયા પડ્યું, બાર મહિને જ રખડો છો, ઊભું નથી રહેવાનું ક્યાંય, કહે છે ભગવાન કે છે મારથી રક્ષા નહીં થાય. કેમ? તો કે ભક્તાધીનો હમ નતુ સ્વતંત્ર, હું તો ભક્તને આધીન છું, સ્વતંત્ર તો છું નહીં, હું પરાધીન છું, માટે છે ને માફ કરજો, લાચાર છું, નહીં બની શકે. ત્યારે દુર્વાસા રાઈડ નક્કી ગયા, ભાઈ સાહેબ તમારથી ન થાય તેનો ઉપાય કરો, કંઈ ઉપાય બતાવો. હું કે જેને તમે હેરાન કર્યા છે ને એને પગમાં પડો જાઓ. ભગવાન પણ તમે જેને દુખ્યા હોય હેરાન કર્યા હોય ન્યા મોકલે, નથી માફ કરતા. ઘણી વખત માણસ એમ માનતા હોય છે કે એ સાધુની યારે આપણે બગાડ્યું એને હેરાન કર્યા, પણ આપણે ઓલા સાધુ તો આપણા ઉપર રાજી છે ને, નથી મેળાવતો એ, ખરેખર નથી મેળાવતો. જેને દુખ્યા હોય જેને હેરાન કર્યા, આપણને એમ થાય કે આ હરિભગતને આપણે ભલે ને પીડ્યો, એને એકને પીડ્યો એમાં શું વાંધો, બીજા આપણા ઉપર બધા રાજી છે ને, એ નથી કામ આવતું. એકને પીડે પૂરો થઈ જાય, કોકને પીડો ને એ તો મેન ટાટર બંધ થઈ ગયા જેવું છે, પછી ભલે બધી ચીજો ચાલુ હોય પણ આગળથી જ બંધ થઈ ગયું, પછી તમારી ચીજો શું કરે. ભગવાન દુખાણા એટલે પૂરું થઈ ગયું, પછી તમારી ઉપર બીજા બધા રાજ્ય હોય એનો અર્થ શું છે? અને એ રાજ્ય એટલા માટે છે તમારું જાણતા નથી, એટલા માટે તમે ઓલ્યાને બિચારાને હેરાન કરી નાખ્યો છે એની એને ખબર નથી, એટલે તમારા માટે રાજ્ય. જ્યારે એને ખબર પડશે કે ઓલ્યાને હેરાન કર્યો છે તો એ બધા કુરાજી થશે એ જ મિનિટે. અને ભગવાન તો જાણે છે. ઘણી વખત માણસ આવા આશ્વાસનથી સુખ માણતો હોય છે કે આપણે એનો દ્રોહ કર્યો છે ને એને હેરાન કર્યો એ ભલે, પણ આપણા પર બીજા તો બધા રાજી છે, પણ બીજા બધા રાજી હશે તો એની યારે ઈર્ષ્યાને લઈને હશે અથવા ગમે તેમ હશે, પણ ઓલાને દુઃખ્યો હોય તો દુઃખ્યો હોય, એમાં કાંઈ ફેરફાર નહીં, એનું પાપ લાગે જ, ભગવાન સહન ન કરે. માટે ભગવાનના ભક્ત સરળ થાય, જે કામ જેનાથી નીપજે તે તેનાથી નીપજે છે. એમ કહેવાય છે કે આપણે કોકને હેરાન કરીએ ને તો મોટા મોટા પુરુષની આપણે સેવા કરી હોય, એનો રાજીપો મેળવ્યો હોય, એમના આશીર્વાદ મેળવ્યા હોય, આ રાજીપો સેવા આશીર્વાદ બધું બળીને ખાક થઈ જાય, એને જ કામ લાગતું. માટે આધીન રહેવું, ભગવાનને આધીન રહેવું. એક વાત તો વળી એવી છે કે ભગવાનને કોઈને તરસડ્યો હોય ને તો એને સંત બચાવે, પણ સંતથી જે તરસોડાણો એને ભગવાને એને બચાવે. આ મુશ્કેલી. દુર્વાસા અમરીશથી તરછોડાયા, હેરાન થયા, ભગવાને એને રાખ્યા. રામચંદ્ર ભગવાને સીતાજીનો ત્યાગ કરી દીધો, તો ઋષિ વાલ્મીકીજી સંત હતા, એને સાચવ્યા, એ રાખ્યા. ભગવાનથી તરછોડેલા સંત એને સાચવે છે, પણ સંત જેને તરછોડે એને ભગવાન નથી રાખતા. આટલી વાત એ સમજવા જેવી છે. માટે ભગવાનના ભક્તો તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટ. માટે જે કામ જેનેથી ઉપજે એનાથી થાય, બીજાથી થાય નહીં. માટે ત્યાં આધીન રહેવું, ત્યાં બાયું ન ચડાવવી. હા, સીધો અર્થ. જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહીં જગમાય. આ દુનિયામાં અન્ન ને જળ કોઈ એક જણા પાસે જ હોય ને બીજે ક્યાંય હોય જ નહીં. એથી રાખી અણ મળતું તો સુખ ન પામીએ ક્યાંય. એની યારે જ આપણે અણ મળતું રાખીએ તો સુખ ક્યાંથી તાવવાનું. કેટલી સમજવા જેવી લીટીઓ લખી છે નિષ્કળાનંદ સ્વામીએ. માટે સ્વામી હવે આ બધી પંક્તિઓનો બહુ સરસ અર્થ કરે છે. માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા, તે વિના નથી ત્રિલોકમાં. અતિ જોરદાર પંક્તિ છે, આના ઉપર મનન કરો. માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા. તમારે કયું સુખ જોઈએ છે, કયું જોઈએ છે? સર્વે સુખ શ્રી હરિમાં રહ્યા, તે વિના નથી ત્રિલોકમાં. ભગવાન સિવાય ત્રણે લોકમાં સુખ જ નથી, કારણ કે ભગવાન ન હોય ને તો કોઈ લોકનું અસ્તિત્વ પણ ન હોય, તો સુખ ક્યાંથી હોય? ભગવાનને લઈને બધું છે. એમ સમૂહ જે નવ સમજે, તે નરવર્તે કદ્ધોકમાં. આવું સમજતા નથી ને એ જ ભગવાન કેમ કરી શકતા નથી, આડોડાઈ ક્રિયા કરે છે. અને સ્વામી કે બહુ જોઈને જોયું તો, જે ખરા ખપની ખોટ વાળા તે સુખાલા શું થાય છે. ભગવાનનો સત્સંગનો બધું થશે. રચનાવર્તમાં પ્રશ્ન પૂછ્યો કે સત્સંગનો ખપ છે, સત્સંગમાં આવે છે, બધું કરે છે, તોય પણ કે છે એને કેમ આ ગુંડા સ્વભાવ ટળતા નથી? મહારાજ કે ભૂંડા સ્વભાવ ટાળતો નથી ને ભૂંડા સ્વભાવ ઉપર શત્રુભાવ આવતો નથી. જે સ્વભાવ સત્સંગ સાથે વેર કરાવે એવા સ્વભાવનું એને મન કર્યું, ગુણ કે ગમે તે રહે છે ત્યાં સુધી એને સત્સંગનો પૂરો ક્યાં ખપ જ છે ભગવાન. એને સત્સંગનો ક્યાં ખપ છે? સત્સંગનો ખપ હોય તો બધા સ્વભાવ ટાળી દે. હા, એ તો બધું ટાળે રે, એને નથી ખપ. સત્સંગની રીતમાં નથી ચાલી શકતા ત્યાં સુધી સત્સંગનો ક્યાં ખપ છે? અણમળતી હતી વાર્તા તે વેળવી કરી હરી મેર, એ વાર્તાની વિગતિ કરી નથી પૃચ્છતા કોઈ પેર. ભગવાનને અણમળતી વાત મેળવી આવરૂડો દિવ્ય સત્સંગ થાપ્યો. પ્રભુપતિ અક્ષરધામથી અહીં આવ્યા. હવે એ ભગવાનને દિનાદિન થાય સત્સંગ કરી ભજન કરી ભવપાર ઉતરવું જોઈ એ નથી સમજાતું. લ્યો, જેમ અજાણ નરને એક છે પથ્થર પારસ એક પાડ, બાવના ચંદન બરોબરી વળી જાણે છે બીજા ઝાડ. ભગવાનને બીજી વસ્તુ જેવા જાણે, અથવા ઘણા તો ભગવાનને બીજી વસ્તુ કરતાંય પણ ગૌણ માને. લ્યો, ભગવાન કરતાંય એને પૈસામાં, સ્ત્રીમાં, છોકરામાં, બંગલામાં, ગાડી વગેરેમાં વધારે વધારે માલ મનાય. ભગવાન કરતાંય ભજે ભગવાનને માલ ઓલે મને. પણ પુરુષોત્તમ પ્રગટનું મળવું તે છે મોંઘા મૂલનું, નિષ્કુળાનંદ નર સમજી લેવું સુખ અતોલનું. ક્યાંથી મળે એ ભગવાન? એને પામવા માટે તો કેટલાય બચારા તન મન ધન હોતા નાશ પામી જાય છે, એને માટે તો બધું ત્યાગ કરી દે છે. હા, ભગવાન મેળવવા સારું કેટલો લોકો પ્રયાસ કરે છે. માટે ભગવાન પામવા માટે તો ભલે ને તન મન ધન વયું જાય, હા, તોય પણ ભગવાનને મેળવવાની વાટ મૂકવી નહીં તો સમજી લેવું બધું ઠીક થઈ જાય. ભગવાન મેળવવા માટેની જે તકો છે, સમયો છે, જે જ્ઞાનો છે, જે પદાર્થો છે, એને માણસ સરખા ઉપયોગમાં લઈને ઈશ્વર માટે તૈયાર થઈ જાય તો આ ફેરે બેડો પાર. સર્વે કામ સરી જાય, કાંઈ કરવું ન રહે જો શુદ્ધ ભાવે ભગવાનનું ભજન થાય, સેવન થાય તો. કારણ ભગવાન સૌના સ્વામી છે, સૌના નિયંતા છે, સૌના નાથ છે, સૌના આશ્રય છે, એને સેવતા જ બધાએ સનાથ થાય છે. ભગવાનનો અપરમ પાર અહીંયા મહિમા લખ્યો છે સ્વામીએ જોરદાર. કારણ કે ભગવાન દેવના દેવ છે, એ અખંડ છે, એ અભેવ છે, અશરણ શરણ સૌના આધાર છે, સર્વને સુખના વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર. ભગવાન સર્વે સારનું સાર છે, સૌના આધાર છે, એ અખંડ છે, એ ભગવાન અનંત છે. આવા પ્રભુને મેલી અને માણસ વિષયમાં દોડે છે એ જ એનું મોટું અજ્ઞાન છે. કો સર્વે રસના રસરૂપ અનુપ રસો વય સહ ઉપનિષદ કે છે, ભગવાન છે ને રસ્યતે આસ્વાદ્યતે ઇતિ રસઃ, મહા આનંદ રૂપ છે. કોઈ મહા મોટો રસ હોય, આનંદ હોય, સુખ હોય તો એ ભગવાન જ છે. આ વાત જીવને નથી સમજાતી ને એટલે બીજે ત્રીજે હેત થાય ને કોઈ દી હેત ન થાય. અક્ષરધામના મુક્તો છે ને અબજો વર્ષથી એક દારા મહારાજની મૂર્તિ સામે જોઈ રહ્યા છે, કોઈ દિવસની અમને કંટાળાનો એક રંચ માત્ર પણ આમ ઓલું નથી થયું અને કંટાળો નથી આવ્યો કોઈ દિવસ નહીં. અને આ જગતમાં ગમે એટલા સુખી માણસો હોય પણ એક દિવસ એને એમ થઈ જાય કે આ હું બધું એમ વિષયનું સુખ છે ને એ કંટાળાજનક છે. દરેક માણસને એમાં નફરત આવ્યા વગર છૂટક્યો નહીં. આવે જ પછી ભલે ઘડીક આવીને મટી જાય પણ થોડીક વારે નફરત તો આવે જ, વૈરાગ તો થાય જ, ક્યારેક થઈ જાય વૈરાગ બધી બાબતમાં. આ સભા બેઠી છે, મને ઘણા એને ઘાટ થઈ ગયા છે ક્યારેક ક્યારેક સાધુ થવાના. બોલો, જોઈ જુઓ, નાનપણમાં, જુવાનીમાં, મોટા થયા ત્યારે, અને ક્યારેક ક્યારેક ઘરે ન હાલે ત્યારે ઘણી વખત થઈ જાય ઘાટ સાધુ થવાનું. ભલે થવાય નહીં પણ ઘાટ તો થાય જ. પણ અક્ષરધામના મુક્તને કોઈ દી સંસારી થવાનો ઘાટ જ નથી થયો, એ વિશેષતા છે. બોલો, તમને હેરાનગતિ થાય, દુઃખ થાય, ગમે તે થાય ત્યારે સાધુ થવાનો ઘાટ થઈ જાય, પણ ભગવાનની ભક્તિમાં બુડેલાને કોઈ દિવસ સંસારી થવાનો સંકલ્પ નથી થતો. આ ભગવાનની મહત્તા છે, મોટાઈ છે, વિશેષતા છે. એ ભગવાનનું દિવ્યપણું, અલૌકિકપણું જે કહો તે એ જ નવીનતા છે. અને એટલે જ મોટા મોટા ભક્તો ભગવાનને ભજવા માટે બધા વિષય છોડી દે છે, નથી ચૂથણા ચૂથતા, નથી એ તરફ દ્રષ્ટિ કરતા. ઘણા ભક્તને એવા ઘાટ સંકલ્પ થાય કે અક્ષરધામમાં ગયા પછી આપણને આમ બધું ખબર રહે કે હું ફલાણો હતો, ફલાણી જગ્યાએ રહેતો, આ મારો જન્મ હતો ને એવી ખબર રહે, એવું પૂછે ઘણા ભક્તો. આપણને એ જ્ઞાન રહે કે આપણે સુરતમાં હારે હીરા ગણતા, એવી ખબર રહે ફલાણા મારે ઘરેથી હતા. આવા એને શી ખબર, એવા ઘાટ થાય. અમને આવીને ક્યારેક પૂછે તમને હસવું આવે. એને કહીએ ભોલામણા અક્ષરધામમાં મહારાજની મૂર્તિ સામું જોયા પછી માણસ ડૂબી જાય છે. બધું જ્ઞાન હોવા છતાંય એને કોઈ દિવસ એ યાદ કરવાનું શું, એ તરફ કોઈ દી રંચ માત્ર મન પણ જાતું નથી. કોઈ ભક્તે એવું કહેલું કે ભગવાનના ભજનમાં અમે જ્યારે ડૂબ્યા ત્યારે અમને ફુરસદ નથી કે બીજા શું કરે છે જોવાની જાણવાની, કહો ટાઈમ નથી. આ ભક્તિની મહત્તા છે, ભગવાનના સુખની મહત્તા છે. જ્યારે એમાં ખેંચાઈ ગયો માણસ ત્યાર પછી એને બીજે શું થાય છે, શું હશે, શું કાંઈ કાને કાંઈ પડી જ છે. એ મહાસુખમાં ડૂબ્યો, ડૂબી ગયો, આનંદમાં મુગ્ધ બની ગયો, પછી એને કોઈ સંકલ્પ કોઈ પરવા કાંઈ, અને જો થયો હોય ને તો રીંચડી જાય. મહારાજે કીધું જેને ભગવાનમાં હેત હોય ને ભગવાન વિના બીજો ઘાટ થાય તો બળબળ તો કપાળમાં ડામ દેવું હમું લાગે. એ તો આપણને એવી ભક્તિ નથી ને એટલે એમ થાય કે અક્ષરધામમાં જાય તોય આપણને ખબર રહેતો સારું. હા, આપણને ખબર રહે સારું, આપણે રાસ્તા રોડ ઉપર રહેતા એમ, પણ ન્યા હું કામ છે એમ ખબર રાખીને શું જરૂર છે કોઈની, કોઈની શું જરૂર છે. આવા તો અનંત જન્મ ગયા છે, અનંત બૈરા છોકરા થયા છે, કોઈ કશું જ બાકી નથી. એને જાણી જોઈને શું કામ છે, ઈ જો જાણવા જોવાની ઈચ્છા હોય તો અહીં છો જ, તો અક્ષરધામમાં જઈને શું કામ છે. માટે ભગવાનના સ્વરૂપમાં મહા આનંદ છે, એ મહાસુખના નિધિ છે. એને મળ્યા પછી, એ આનંદ માણ્યા પછી તો માણસ મહાન બની જાય છે. સર્વે રસના રૂપ રસ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ, સર્વે તેજના તેજ એજ, સર્વે રૂપના પણ રૂપ. હવે જ થઈ ગઈ ને, હવે હવે હું બાકી રહ્યું કહો. દુનિયામાં જેટલા રસ છે એના રસરૂપ જો કોઈ હોય ભગવાન છે. આ જગતમાં જેટલા મહાન સત્તાધીશો, મોટા ઐશ્વર્યવાન સમર્થ જે કહેવાતા હોય તે બધાયના જો ઉપરીને સમર્થ જો કોઈ હોય તો ભગવાન છે. સર્વ તેજના દુનિયામાં જે કાંઈ તેજ દેખાય છે, તેજસ્વીતા દેખાય છે, એ બધાય તેજના તેજ કહેતા જેનામાંથી આ બધું આવ્યું છે એ છે. એ તો ઈમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ બધું થયું છે એવા એ ભગવાન છે. સર્વ રૂપના પણ રૂપ વિચાર કરો, જેણે આ દુનિયાના માણસોમાં એટલું રૂપ નાખ્યું તો એ કેટલા રૂપાળા હશે બોલો. આપણે ઘણી વખત એમ થાય, નાના એવા કોઈક રૂપાળા છોકરાને જોઈ ત્યારે એમ થાય કે આ આટલો છોકરો રૂપાળો છે, તો જ્યારે ભગવાન ઘનશ્યામ રૂપે થયા છે ત્યારે એ કેટલા રૂપાળા છે. જેણે બીજાને આટલું રૂપ પ્રદાન કર્યું ત્યારે પંડ્ય કેટલા રૂપાળા છે. અને મહારાજે પંચ વિષયને ઉતરતા કરવા માટે, અથવા ઉતરતાથી પણ ઉતરતા પંચ વિષય કરવા માટે આ ચાવી બતાવી છે. પંચાવાના પહેલા વચનામૃતમાં, વચનામૃતનો અભ્યાસ હોય તો વિચારો, ભગવાન કે પંચ વિષય ઉતરતાથી ઉતરતા અથવા ઇથી ભૂંડા થઈ જાય એનો ઉપાય શું. મહારાજ કે એવો વિચાર કરે કે આ સદાવ્રત બાંધ્યા છે આ શેઠિયા હોય તો લોકને અર્થે એને આવું કર્યું, તેને ઘરે કેવું હોય છે. એમ ભગવાને આ દેવ બ્રહ્માદિકોને એટલું સુખ આપ્યું તો એ પુરુષોત્તમના ઘરે અક્ષરધામમાં કેવું સુખ છે, એનું કેવું સુખ છે. આવો વિચાર કરે માણસ તો તરત ભગવાનમાં હેત થઈ જાય, વૃત્તિ પાછી વળી જાય, વિષય ઉતરતા થઈ જાય. બહુ સમજવા જેવી બાબત છે. આપણી બુદ્ધિ છે ને એ હંમેશાને માટે પક્ષપાતી રહી છે. આપણી બુદ્ધિ છે એ હંમેશાને માટે સારી વસ્તુ ગરીમ પક્ષપાતીની, બુદ્ધિને માટે આવા શાસ્ત્રમાં શબ્દ વાપર્યા છે ગરીમ પક્ષપાતીની. કોઈ વસ્તુ સારી તમને દેખાય તો તમે કોક ન કહો, બુદ્ધિ એના તરફ જ ખેંચાય, પછી એથી ઉતરતી વસ્તુને એની મેળે છોડી દે, જરૂર છોડી દે. દેખીતી વાત છે. તમે રૂપિયો તમારા હાથમાં હોય ને એમ કહેવાય કે રૂપિયો મને દઈ દેવું, હોની નોટ દો, તરત દઈ દેવો રૂપિયો, નકર રૂપિયાને હમાય પકડી હોય મુઠ્ઠી વાળીને. પણ હોની નોટ બતાડો, રૂપિયો તરત દે કે આ રૂપિયામાં વૈરાગ થઈ ગયો તરત જ. રૂપિયામાં વૈરાગ થતા વાર જ ન લાગી, અને ખરેખર આપણને વૈરાગ ન થતો હોય ને તેનું કારણ જ આ છે. આપણને ભગવાન કેટલા મહાન છે એની ગતા ગમ જ નથી, નકર તરત છૂટી જાય, તરત છૂટી જાય. ખબર ન રહે ક્યારે છૂટી ગયો. નાના હતા ત્યારે બધા લગી રમતા કલ્લે દુલ્લે મોઈ દાંડી, અત્યારે કોઈ રમે ક્યાં ખબર પડી કે એમાં શું માલ છે, આમાં વધારે માલ છે પૈસામાં ને સ્ત્રીમાં. ઓલી રમત બંધ કરીને આ રમત ચાલુ કરી, આમાં માલ મનાણો તારે ને ઓલી ક્યારે ખબર ન પડી ક્યારે છૂટી ગયું. એમ જો ભગવાનમાં માલ મનાય તો આ બધું છૂટી જાય, એ શરૂ થઈ જાય. આપણ નથી એમાં માલ મનાણો એટલે આ બધું થાય. વિચાર કરો, આપણી બુદ્ધિને ખરેખર પક્ષપાત છે. જે દિવસે સારા ભગવાન લાગશે જે દિવસે ભગવાનનો રૂપ, ભગવાનનો સ્પર્શ, ભગવાનનો આનંદ એ બધું સારું લાગશે તે દિવસે આ ઓટોમેટિક હટી જાય હૃદયમાંથી. આમાં હું એમ સહજ તૈયાર. માણસને મહિમા છે એટલે નથી છૂટતો, અને મહિમા છે એનો અર્થ એ છે કે એને ઓલ્યાનો મહિમા સમજાણો નથી, નહીં તો તરત છૂટી જાય. તમને એક વાત કરું કે આ ખેડૂત લોકો ભાલમાંથી બળદિયું લાવે સમજ્યા, પછી એને રજકો નાખે તો ઊભું રહે ખાય નહીં, કારણ કે એને એમ થાય કે આ હું, કારણ કે એને કાયમ રાડા જ ખાતા હોય. પછી ઓલા ખેડૂત છે ને થોડો થોડો ખોર આવે સમજ્યા, અને જે બીજા અહીંના બધા ઢોર હોય ને એની પાસે એને બાંધે દે, એને ખાતા ભળે ને એટલે એને એમ થાય કાંઈ ખાવાની ચીજ છે સારું છે એમ, એટલે એક બે તણા ખાય ને પછી હવા જ લાગે, પછી માંડે રજકો ખાવા, પછી રાડા નાખો તો ન ખાય. આમાં સમજ્યા કે નહીં તમે? એમ ભગવાનનો એક વાર જો આનંદ આવી જાય ને તો બધું પછી રાડા જેવું લાગે, પણ એ એક વાર આનંદ આવી જવો પડે. એક જ વાર ભગવાનની ઝાંખી થઈ જાય ને, એક વાર ભગવાનનું સુખ જો ચખાઈ જાય ને તો બહેતર એ જિંદગીમાં કોઈ જગ્યાએ ક્યાંય ન બંધાય. એની ખુમારી જ હાવ જુદી હોય, એ બોલે તોય જુદું, એ હાલે તોય જુદું, એને નિર્ણય જુદા, એ વિચિત્ર જ માણસ થઈ જાય. તમને એમ થાય કે ક્યાંથી બોલે છે ને હું બોલે છે, કે મને કાંઈ અડતું નથી, પણ એને ક્યાંથી અડે? એની નજર પોગી પરાથી પર, એને ક્યાંથી અડે જ, વાત ક્યાંથી કહો? માટે ભગવાન મહાસુખના કારણ છે. અને એમ કે છે, હોય મનુષ્યાકાર પણ અપાર મોટા, જેની સામર્થ્યનો નહીં પાર. એની સામર્થ્ય કોણ વર્ણવી શકે? નિષ્કુળાનંદ એ નાથનો કોણ કરી શકે નિર્ધાર? એનો નિર્ધાર કોણ કરે? કોઈથી નિર્ધાર ન થાય કે ભગવાન આવા છે એમ. થાકી ગયા વર્ણવી વર્ણવી માણસો, નથી વર્ણવી શક્યા મહારાજને. જીભની કોઈ તાકાત નથી, શબ્દમાં કોઈ એવી શક્તિ નથી કે ભગવાનનું વર્ણન કરે. બોલો, કાનની કોઈ તાકાત નથી ભગવાનને જેવા જેવા સાંભળી શકે, કહો. આંખની કોઈ એવી શક્તિ નથી ભગવાનને જેવા જેવા જોઈ શકે. આંખ કેટલું જોઈ શકવાની હતી બોલો? આપણી આંખ સૂર્ય નથી જોઈ શકતી. કોઈક દિવસ સૂર્ય આકાશે ચડ્યો હોય 12 વાગે સામે જોજો, નહીં જોવાય. શું ભગવાનને જોવાના હતા? ભગવાને પોતાના તેજમાંથી ઝરીક સૂર્યને આપ્યું છે, તોય આપણે એને જોઈ નથી શકતા. ક્યાંથી ભગવાનને જોઈ શકું? શું ભગવાન તો વસ્તુ છે. ભગવાન જેવા એક ભગવાન છે એટલે ઉપનિષદે હાંકલ કરીને કહી દીધું, એકો નારાયણ, નારાયણ એક જ છે. એકમ એવા દ્વિતીયમ બ્રહ્મ, એના જેવો કોઈ છે નહીં, કોઈ થશે નહીં, એ જેવા એક જ છે. એને આધીન થયા વગર છૂટક્યો નહીં, થાવ કે ન થાવ બધું એને આધીન જ છે. સતત દાસ ભૂતા હેવા એમ આત્મા. આપણો ઉપનિષદ એમ કે છે કે આત્મા છે ને એ પરમાત્માના સતત તયા સહજ સ્વભાવે દાસ જ છે એમ. તમે થાવ કે ન થાવ, ભગવાનને માને ન માને, નાસ્તિક હોય કે આસ્તિક હોય, બધા એના કંટ્રોલર ભગવાન છે. એ જ બધાનું કામ કરે છે. પણ એ મહાન છે, ટૂંકી દ્રષ્ટિવાળા નથી. કોઈને તરસોડી નાખવા મેં સમજતા નથી. સૌ કોઈને સુખ દેનારા છે, એટલી એમની વિશાળતા છે. ભગવાન જેટલા કોઈ ધીરજવાન નહીં, ભગવાન જેટલા કોઈ ગંભીર નહીં, ભગવાન જેટલું કોઈ દયાળુ નહીં, ભગવાન જેટલા કોઈ ઉદાર નહીં. ભગવાન એ ભગવાન, સીમા વગરના ગુણ છે એનામાં. ભગવાનમાં દયા છે, એમાંથી એક જણ જેટલી આપણને જો આવી હોય ને દયા, તો દુનિયા આખીમાં આપણે મહાદયાળુ ગણાઈએ. બોલો, ભગવાનમાં જે ઉદારતા છે એમાંથી રંચ માત્ર જો આપણા ઉદારતા આવી હોય ને તો સારું એ જગત આપણને મહા ઉદાર મૂર્તિ કહે. એટલા ભગવાન જબરજસ્ત છે. ગુણ 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 એમાં નકરા ગુણ જ ભર્યા છે. એ ગુણના ગુણાકર કહેવાય છે, ગુણની ખાંડ. ભગવાન ગુણની ખાંડ છે. એમાંથી એકાદો ગુણ પામીને આ લોકના જીવાત્મા છે ને એ ભગવાન તરીકે પૂજાય છે. ભગવાનનો એકાદો ગુણ પામીને આ માણસ ભગવાન તરીકે પૂજાય તો એ કેવા હશે એમ. બોલો, માટે એવા ભગવાન એને પામે જીવ મહાસુખી થાય છે. એનો પાર કોઈથી લેવાતો નથી. એવી કોઈ ઉપમા નથી કે એને એની ઉપમા થાય. મહારાજે વર્તનાવતમાં કહ્યું કે એ ભગવાનનું એવું રૂપ છે કે આ દુનિયામાં એવો કોઈ રૂપ નથી કે એની એને ઉપમા થાય. એ ભગવાનનો એવો શબ્દ છે કે આ જગતમાં એવો કોઈ શબ્દ નથી કે એની એને ઉપમા થાય. એ ભગવાનનું એવું સ્થાન છે કે આ લોકમાં એવું કોઈ સ્થાન નથી કે એની એને ઉપમા થાય. બોલો, એવી રીતે મહારાજે વર્તનાવર્તમાં આખું વર્ણન કર્યું ભગવાનનું. કહેવાય નહીં કોઈ સરખા, અને એવા મનુષ્યાકાર મહારાજ એને મળતે સહુને મળ્યા, એને સેવે સર્યા સહુકા. ભગવાનનો મહિમા આવે ને ત્યારે એમ થઈ જાય કે હો ભગવાન કેટલા મહાન છે. આપણા હૃદયમાં આમ કુમારી જાગી જાય, આવા મોટા ભગવાન કોઈને એના જેવા ન કહેવાય. બોલો, આપણે છે ને બહુ મોટું સરોવર ભાળી જાય ને તો શું કઈ ખબર છે, ઓહો આ સરોવર તો સાગર જેવું છે, દરિયા જેવું સરોવર, ઓહો. પણ દરિયાને કિનારે જઈને તમે ઓહો કહીને શું કહો, ઓહો આ દરિયો તો સરોવર જેવો કહો, તો કેવો કહો, એની ઉપમા ગોતો જોઈ જડે તું. દરિયા જેવો એક દરિયો છે, બીજું એની જેવું ન થાય. બહુ મોટો ફોક્સ મૂક્યો હોય તો આપણે એમ કે ઓહો આ તો સૂર્ય જેવું તેજ આપે છે, પણ સૂર્યને જોઈને તમે શું કહો, એને એને કને જેવો કહો. સચી જેવો એક સચી છે, સિંધુ જેવો એક સિંધુ, સૂર્ય જેવો તો એક સૂર્ય જ છે, એની ઉપમા નમળે બીજી. એમ ભગવાન જેવા એક ભગવાન છે અનુપમ, એ અનુપમ છે, ઉપમા વિનાના છે. ઉપમા શું કહો, માણી ટૂંકી પડે આપણી. એને મળતે સહુને મળ્યા, એને સેવે સર્યા સહુ કાજ. ભગવાનને મળી લ્યો ને બધાને મળી ગયા, ભગવાનને સેવા તો બધાય કામ સર્યા. એને નિરખે સૌને નિરખ્યા, એને તમે નિરખ્યા એટલે બધાય નિરખ્યા ગયા. એને પૂજે પૂજા સહુ દેવ, એને તમે પૂજા એટલે દેવ માત્ર પૂજાઈ ગયા, હાથીના પગમાં બધાના પગ આવી જાય એમ. એને જમાડે સહુ જમાડ્યા, અને થઈ સૌની એને સેવે સેવ. આ ભગવાનનો મહિમા છે, સામાન્ય નથી. એના થયે થયા કામ સર્વે, એને ભજે ભજી ગઈ વાત. અરે એના દર્શ સ્પર્શે કરી, સર્વે કાજ સર્યા સાક્ષાત. ક્યાંથી એ ભગવાનના દર્શન, ક્યાંથી એ ભગવાનનો સ્પર્શ, કે પરમાત્માને ક્યાંથી પમાય વિચાર તો કરો. એ જેવા એક છે, મહાન્યારા છે, મહા અલૌકિક છે, સૌના પ્યારા છે, સૌની અંદર પણ રહે છે, તેમ છતાંય સૌથી બારા છે. બોલો, સર્વ એનું કર્યું થાય છે જ્યાં તોય એ અકર્તા કહેવાય છે. બોલો કેટલું આશ્ચર્ય છે. અને એ ભગવાનને સમજ્યા પછી તો મુક્ત દશા પમાય છે. ભગવાનની ભક્તિ કર્યા પછી સિદ્ધો ભવતી, મુક્તો ભવતી. સાંડિલ્ય સૂત્ર એમ કે છે, એ મહાન સિદ્ધ થાય, મુક્ત થાય, મત્તો ભવતી, આનંદી બની જાય છે ભગવાનને પામીને. સહુની પાર સહુને સરે, નર અમરને અગમતી. અરે એવી મૂર્તિ જેને મળી, તેને થઈ છે પૂરણ પ્રાપ્તિ. આ ઉપરથી તો એ દેખાય છે કે નિષ્કુળાન સ્વામીને ભગવાનની કેટલી બધી ભક્તિ, કેટલો મહિમા, કેટલી ખુમારી છે. સર્વ કાર્ય એનું સર્યું, રહ્યું નહીં અધૂરું એક, તે પ્રગટ મૂર્તિ પ્રસંગે વળી જાય વડો વિશે. પ્રગટ મૂર્તિના સંબંધે કામ બહુ થઈ જાય છે. પ્રગટ પ્રસન્ન, પ્રગટ દર્શન, પ્રગટ કહેવું સુણવું વળી, અતિ મોટી એ વાર્તા વણ મળ્યાની માનો મળી. એ વાત આવી હાથ જેને તેને કમી કહો કાંઈ રહી, પારસ ચિંતામણી પામતા સર્વે વાતની સંકોચ ગઈ. જેને ઘરે પારસમણી, બોલો જેને ઘરે ચિંતામણી, એને ધનની કમી હોય, જેને પ્રગટ ભગવાન મળે એને શું કહેવું, કહો ક્યાંથી મળે પ્રગટ ભગવાન. માટે પ્રગટ ભગવાનનો મહિમા જબરજસ્ત છે. જેના અંતરમાં ઈશ્વર પ્રગટ થયા, જેને અંતર પ્રભુ પ્રગટ છે, દેખાય છે, એની શું વાત કહેવી, કહો. માટે ભગવાનના ભક્તો પ્રગટ પરમાત્માની ઉપાસના કરે, ભગવાનની ઉપાસના કરે, ભગવાનમાં પ્રેમ કરે. પામ્યા પરમ પદ પ્રાપ્તિ, અતિ અણતાળી અમાપ, તે કહેવાય નહીં સુખ મુખથી. એ સુખ મુખથી ન કહેવાય, વળે થાય નહીં કેણે થાપ, કેમ થાપ થાય એનો, એ સુખ કેમ મુક્તિ કહેવાય, એ આનંદનો વર્ણન કેમ થાય, કોઈ ન કરી શકે. બોલો, એવા એ ભગવાન છે. માટે પરમાત્માને અંતર આત્મામાં પ્રગટ બિરાજમાન છે, આપણા હૃદયમાં હરિ આપણી સાથે છે, આપણી બધી ક્રિયા જોવે છે. એવી રીતે ભગવાનના ભક્ત ખુમારી સાથે જીવે, અને ભગવાન જેના હૃદયમાં છે એનું તો કામ બધું થઈ ગયું. કહ્યું છે, નારાયણ જીન કે હિરદે મે ચકારમાં કરે કર્મ કરે ન કરે, તે કાંઈ કર્મ કરે કે ન કરે, પરમાત્મા જેને હૃદયમાં આવી ગયા એને શું કરવાનું રહ્યું. તો બેડો પાર થઈ ગયો એનો. પારસમણી પારસમણી જીન કહે ઘર મેં, પારસમણી જેના ઘરમાં હોય એને ધનની કોઈ કમી નથી. હા, એને ધનની શું જરૂર છે. અને જેની આગળ નાવ છે એ સહજ તૈયાર સમુદ્ર તરી જાય છે, એમ જેના હૃદયમાં પરમાત્મા વાસ કરીને રહ્યા છે એને કાંઈ કરવાનું રહેતું નથી. માટે ભગવાનના ભક્ત ભગવાનને હૃદયમાં અખંડ માની ભજન કરે. અખંડ આનંદ અતિ ઘણો તે તો પ્રગટ મળે પમાય છે, નિષ્કુળ આનંદ નિશ્ચે કહે યહ સમવર કોણ થાય છે. સમી કે એ સમાન બીજા કોઈ ચીજ થવાતું નથી. માટે ભગવાનની સેવા કરવી, એમાં કોઈ પણ પ્રકારની કસર ન રાખવી, મોટો લાભ માનીને ભગવાનને ભજવા, અને તક ઉપર તત્પર સદાયને માટે રહેવું, કોઈ દિવસ પ્રમાદ કરવો નહીં. આવ્યો અવસર ઓળખી અને આપણે આપણું કામ કરી લેવું. અવસરે અર્થ બધો જ સરે છે, વણ અવસરે બધી વાત બગડે છે. સમય વિચારીને સાચવી લે એ કાંઈક રળી લે છે. માટે ભગવાનના ભક્તો આ વાત ધ્યાનમાં લે. જેમ લોહ લુહાર લઈ કરીને ઓરે છે અગ્નિ માય, પણ તેવ ન રાખે જો તાતણી તો કામ ન સરે કાંઈ. આ લોઢું હોય ને એને લુહાર કોઢમાં નાખે, પછી એના છેડા તપે, પછી એનો આંધો કરવો હોય તો બે લોઢાના ઠેબાને બે આરે અડાડી અને ઉપર ગણનો ઘા ઝીકે. પણ એ ગરમ ગરમ હોય ને ગણના ઘા પડે તો આંધો થાય, અને બે છેડા ઇડેલા હોય તો આંધો થાય, અને બે છેડા ગરમ હોય એક ઠરી ગયો હોય તો ન થાય, બે ગરમ હોય પણ નોખા હોય તો ન થાય, બે ગરમ હોય ને અડાડી રાખેલા હોય પણ ઘણ ઉપર ન ઝીકાય તો ન થાય. એ તકે તક ને તાય તા ઠબકારે કામ થઈ જાય. એમ અવસર આવતા ભગવાનને ભજી લે ને પોતાનું કામ કરી લે તો મોક્ષ થઈ જાય. થઈ જાય એવું જ નથી, થાય એવું તો નથી જ, પણ આપણે કરી લેવું જોઈએ. એમ પામી પ્રભુ પ્રગટને સમા પર રહેવું સાવધાન, જોઈ મરજે મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન. મરજી જોઈ ભક્તિ કરો, અને સાવધાની નિષ્કળંક સ્વામીએ આ ભક્તિ નિધિમાં સાવધાની બહુ લખી છે. સાવધાની રાખો એમ, અને ખરેખર હકીકત જોઈએ ને તો માણસ સાવધાન નથી, બહુ વ્યર્થ સમય ગુમાવે છે. તમે જોજો, ઘણા માણસ એમ કહેતા હોય છે અમારે સમય નથી, પણ ખરેખર સમય હોય છે, નથી એવું નથી એમ. પણ શું છે કે લોકોને ગમે તે હોય, રખડવામાં ફરવામાં મજા કરવામાં હરવામાં આનંદ છે. એ હવારમાં નાહી તોય કલાક એક નાહી બાથરૂમમાં બેઠો બેઠો, બોલો, ઘસી ઘસી નાયા જ કરતો હોય. અને ઘણાના ઘરમાં જ મોટા મોટા કુંડિયું હોય, મોટી કુંડિયું, હા એમાં બેસી જાય મલી કરે. બોલો હાબુન પાણી ભરી એ સોપડ્યા કરે આમથી આમ ને આમથી આમ. એ પછી કાંઈ ભેંસ ને ગમે એટલી અવેડે લઈ જઈને લાઈટ બોય હાબો દોતો હોય કાંઈ, એ થોડી ધોળી થાય. ઠીક હોય એમ હોય, પણ એને એમ થાય કે નહીં કદાચ ઉપરથી થોડું ઘણું ઉખડે ને મેલકોરથી થતું હોય એમ થાય. પણ માણસને ભક્તિ કરવી નથી ને એટલે આવું બધું કર્યા કરે, ન કરવાનું. આપણે ઓબો ઓબો વાળ ઓળે પોણો કલાક, પોણો કલાક દૈત્યો ઘેહાં કરે. લ્યો ઘડીક આમ પેથો પડે એની કોઈ ન ફાવે તો આમ પડે, પછી હરખું ન આવે તો આમ પડે, ગમે એમ કરીને એમ કે એમ કંઈક હારો લાગુ એમ. એક જણાને લગ્ન થતા હતા સમજે, નાક બહુ લાંબુ એટલે ઘણું લાંબુ એમ, તો જાન અહીંયા બીજા ને ત્રીજા ને બધા જાનમાં ગયેલા. પછી એને તૈયાર કર્યો લગ્નમાં લઈ જવા માટે, એનો પછી ત્યાં વરઘોડો કાઢવાનો, બધી રીતે તૈયાર કરીને પછી એને આભલામ જોયું. પછી પાછો પૂછે હું કેમ લાગુ છું બરાબર ને, સાફો બાંધી માટે બધાને પૂછે બરાબર. બોલો અણવર કે બધું બરાબર છે પણ આ નાક બેક વધારે લાંબુ છે કે. એને બીજો પડખેથી કે કોડા, એને કહે થોડું નળીએ ઘી નખાઈશ. એ તો હોય એમને એમ રે. મારો કહેવાનો આશય, માણસ માત્ર કંઈ શરીરને બહુ સજાવવાથી શોભતા નથી, સદગુણથી શોભે છે. માણસ માત્ર ગમે તેટલા શરીરમાં સારા વસ્ત્ર અલંકાર શોભે, એથી કરીને શું એને કોઈ વખાણ છે, એને કોઈ બહેડ છે? ઘણા માણસ એમ કે ફલાણા ગાયક છે કેટલું સરસ ગાય છે, તો એનું બધે નામ આવે, એની ગાયન કલા વખણાય, પણ એને દર્શન કરવા જાવ તો કાંઈ એમાં તો એ મોટું હોય હોય, પણ એનો રાગ છે એ પ્રશંસનીય છે. એમ માણસના ગુણો છે એ જ પ્રશંસનીય છે. એમ આપણામાં જો ભગવાનને વિશે ભક્તિ હોય, સાવધાની હોય, અને બીજામાં બધે ભલે આળસ રાખીએ. ગીતામાં કહ્યું ભગવાનનો ભક્ત છે એ વિષય ભોગવવાની કોરે હોઈ ગયેલો હોય, અને ભજન કરવા જાગ્યો હોય, અને જગતના જીવ છે એ ભજન કરવા મૂંઘી ગયેલા હોય, બીજે બધે જાગ્યા હોય. એમ ન કરવું, આપણે તો ભજનમાં જાગવું, શારીરિક ક્રિયા તો ફટાફટ કરીને ભજનમાં જોડાવું. ઘણા માણસ ઊંધો સમય બગાડે છે, આ ન બગાડવો. ભજનમાં જેટલો સમય ફળવાય એટલો ફાળવો. ક્યાંથી મળશે સમય, ક્યાંથી મળશે આવું મનુષ્ય તન? સ્વામી કે જેમ તળિત તેજે મોતી પોરવું, તે પ્રમાદી કેમ પોરવી શકે? વીજળીના ઝબકારે મોતીડા પોરવાના હોય એ પ્રમાદીનું કામ છે? આ કલ્યાણની બાબત પણ એવી છે. આજ કાંઈ હજાર હજાર વર્ષની આયુષ નથી, આજ આયુષ થોડી છે. શું અને ક્યારે એટેક આવી જાય ને ક્યાં એક્સિડન્ટ થઈ જાય એની કોઈને ખબર નહીં. આ તો મરવાનું બહુ સીધું જ. પહેલાં જ માણસને હજાર હજાર વર્ષ ડસકા આવતા હતા ને, આ તો ધડીંગલીને પૂરું. પરોવે કોઈ હોય પ્રવીણ પુરા, તે તરત તૈયાર રહે તકે, તકે તૈયાર રહે થાય. બાપ દીકરો વાડીએ હુચેલા એમાં કંટી તૂટી ગઈ. હવે દીવો બીવો નમળે ને વીજળી થાય તો કે આપણે મોતી પોરવું, દોરો બોરો પોરવી ને આમ રાખ્યું, પણ વીજળી તો થાય એની વાટ જોવી પડે ને. બાપ દીકરો ભાઈ ખાટલામાં હોડ તાણીને હોઈ ગયા તો છોકરો કે બાપા આપણે માળા મોતી પોરવવાના છે ને, તો કે વીજળી થાય તારે ને, વીજળી થાય એટલે પોરવશું. હવે વીજળી થાય ને વહી જાય ત્યારે ગોદડું ઊંચું કરે એટલે થઈ ગઈ છોકરા. ભાઈ થઈ જ જાય ને કે તારી વાટ જોવે. એ તો હાથમાં મોતી લઈને હો લઈને આમાં બેઠો હોય ખરેખરો જોઈને, એ થઈ એ ભેગી પોરવે કામ થાય. એમ મોક્ષનું આમ ટાણું જોઈને આમ બેઠો હોય કે ક્યારે કલ્યાણ કરી લઈને, ક્યારે માળા ફેરવી લઈને, ક્યારે માનસી કરી લઈને, ક્યારે ધ્યાન ધરી લઈ, આમ એમ જેના અહીંયામાં હોય એનાથી થોડું ઘણું ભજન થાય. બાકી નિરાયતે હોઈ જાય હોડ તાણીને પછી ભજન કરીશું થતું હોય છે. આ જગત ભજન કરવા દે એમ છે, અને આજ કોઈને ભજનની નવરાશ મળે એમય ક્યાં છે? એ તો માથું મારીને ટાઈમ કાઢી લે થાય, નકર નથી મળવા દે એમ જ માણસો. એટલે લખ્યું એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો, જાય પળ પાછી જડે નહીં, થાય વાતનો બહુ ખરખરો કે છે. હવે એક બીજી વાત કરી કે ખેડૂત લોકો ખેતરમાં ઉનાળે વાવવા જાય કાંઈ ન પાકે કે છે. હા એ તો ચોમાસું હોય ને વાવે તો ઘરે કાંઈક ગાડા ભરીને લાવે, નહીતર બધું જાય. ઉનાળામાં હાવ ખેતર પીડ્યું હોય ને એમાં કાંઈક જાહેર બાજરો સાંટી આવે, ચકલ્યા ચણી જાય, કાંઈ ઉગીને પાકે નહીં. કારણ કે સમય વગરનું કશું થતું નથી. તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી સ્વામી કહે છે, આ ધરતી ઉપર પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી વિચરે છે એને મૂકીને બીજા માણસ સાવધાન થઈને બીજે મથે છે. એ જાણે છે કમાણી કરશું, પણ સામું થયું ધ્યાન, ઉલટાનું નુકસાન થાય છે. માટે મર્મ વિચારવો, સાચી વાત સમજીને હૃદયમાં ઉતારી લેવી, પોઈન્ટ પોઈન્ટ હૃદયે ધારી લેવા, આપણા કલ્યાણના પોઈન્ટ આપણે કથામાં જ ગોતી લેવા. નિષ્કુળાનંદ નીચે કહે, રહીએ હરિ હોય ત્યાં હાજર. સ્વામીને પ્રગટ ભગવાન મળ્યા છે એટલે વાતે વાતે આ ભક્તિ નિધિમાં પ્રગટ ભગવાનનું બહુ જ મહાત્મ્ય લખ્યું છે. અને ભગવાનને હાથ જોડીને રહેવું એમ કહે છે, અને એમાં એમ કહ્યું કે હજુર રહીએ હાથ જોડી, હરીશું હજુર રહીએ હાથ જોડી. બીજા સર્વેથી સાથેથી તોડી, બીજા બધાય સાથેથી પ્રીતિ તોડી નાખો કહે છે, નથી જરૂર નહીં પ્રીતિ. લોક પર લોકના સુખ સાંભળી, બહુ સરસ વાત કરે છે. ધન્ય માની ન દેવું ધોડી, આપણી બીમારી આ લોક કે પરલોકના સુખો સાંભળીને આપણે ભજન મૂકી, માળા મૂકી, ધ્યાન મૂકી, સત્સંગ મૂકી, કથા મૂકી અને દોટ કાઢી દઈએ છીએ. સ્વામી કે ન દોડો, ત્યાં કાંઈ નથી, ઝાંઝવાના પાણી છે, જઈને પસ્તાવાનું થાય. લોક પરલોકના સુખ સાંભળી ધન્ય માની ન દેવું ધોડે, આ મરીચી જળ જેવા માની લેવા. લખ્યું મરીચી જળ એટલે ઝાંઝવાના પાણી જેવા માની લેજો. તેમાં ખોવી નહીં ખરી મોડી રે હરીશો, હજુ રહીએ હાથ જો. જોડીને રહેવું, બીજા બધાય સાથેથી તોડી નાખું, બીજા સાથે પ્રીતિ રાખવામાં કોઈ પણ ફાયદો ભગવાનના ભક્તને થતો નથી. બ્રહ્માનંદ સ્વામી ભગવાન શ્રીહરિના એક પદમાં બહુ સરસ ગાય છે, મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી,
સર્વે સંગાથે તોડી રે સાહેલી,
મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી,
મેં તો સર્વે સંગાથે તોડી
રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી જીવન સાથે જોડી રે સાહેલી, એમે તો નિશ્ચય કર્યું મનમાંથી રે સાહેલી, સાટે એ વાર ક્યાંથી રે સાહેલી,
શેર સા
સ્વામી કહે છે, બીજા બધાથી તોડી હજુર રહીએ હાથ જોડી, ભગવાનને હજુર રહો. ક્યાંથી મળે પ્રગટ ભગવાન? સૂર્યનું ચિત્ર કર્યું હોય ને તો એનાથી અંજવાળું ન થાય. એમ ચરાચરમાં ભગવાન વ્યાપક તો છે જ, પણ એનાથી આત્માને કોઈ અંજવાળું નથી થતું. પ્રગટ ભગવાન મળે ત્યારે જ શાંતિ થાય છે. લાકડામાં અગ્નિ રહ્યો છે પણ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી ટાઢ જાતી નથી. દૂધમાં ઘી છે પણ જ્યાં સુધી એનું વલોણું કરીને એ ઘી બહાર ન કાઢવામાં આવે ત્યાં સુધી લાડવા થતા નથી. થાય દૂધના લાડવા, એમાં ઘી છે પણ કોઈ દિવસ દૂધને તપેલામાં નાખી અથવા તવીમાં નાખી કોઈ પૂર્યું તળે? દૂધમાં ઘી તો છે જ, પૂર્યું તળે તો દૂધમાં તળાય ન તળાય. કાં એને પહેલા મેળવવું પડે, મળે જામે, પછી વલોણું કરવું પડે, પછી માખણ થાય, પછી તાવવું પડે, પછી ઘી થાય, પછી મેલકર પૂરી તળાય, મુઠિયા તળાય, એ બધું પછી થાય. એમ આ જગતમાં ભગવાન છે નથી એમ નહીં, પણ એનું મંથન કરવું જોઈએ, મેળવવું જોઈએ જાણે પહેલાં તો, પછી દહીં જામે, પછી વલોણું થાય, પછી માખણ થાય, પછી તવાય, પછી ઘી થાય. એમ આપણા આત્મામાં જગતમાં પરમાત્મા તો છે, પણ એ ભગવાનને મેળવવાના પ્રયત્ન કરવા જોઈએ. ભગવાન પછી પ્રગટ થાય છે અને પ્રગટ જ્યારે પ્રભુ થાય ત્યારે મહા આનંદ આવે છે. તે સ્વામીએ કહ્યું, રૂડો રોકડો દોકડો દોપે આવે અને નાવે કામ સ્વપ્નની કોડી. રૂપિયો રોકડો હોય ને તો સિંગદાણા લઈને ખવાય ને, સપનામાં કરોડ મળ્યા હોય તો શું કામના, જાગી ત્યારે કાંઈ ન મળે. તેમ પ્રગટ વિના જે પ્રતીતિ તે તો ગધો માન્યો કરી ઘોડી હરીશું રે હાથ જોડી રે પ્રગટ ભગવાનની ભક્તિ અતિ ભલી. મરજો જણાતી હોય થોડી, નિષ્કુળાનંદ નિશ્ચય એમ જાણો, છે ભવસિંધુ તરવાની હોડી. કમાલ કરી સામે, ભક્તિ છે ને એ ભવસાગર તરવાની હોડી છે. ભક્તિ સિવાય ભવસાગર કોઈ તરી શકતું નથી, કોઈનું કામ જ નથી. કારણ કે ભક્તિ વિના કોઈ દિવસ અંતરમાંથી અંતઃશત્રુ નાશ પામીને જીવ છૂટો થતો નથી. પણ એક વાત એ સમજી લેવી જોઈએ કે ભક્તિ એટલે શું. ઘણી વખત વ્યાખ્યા કરી છે, ભક્તિ એટલે પરમાત્મામાં પરાનુરાગ, આનું નામ ભક્તિ છે. ઘણી વખત આપણે ભક્તિને છે ને આમ બીજી રીતે સમજતા હોઈએ છીએ, અને એટલે આપણે એમ થાય કે હું ભક્તિવાળો છું, ઘણી ભક્તિ કરું છું, પણ મારા અંતરમાંથી કામ ક્રોધાથી કેમ નાશ નથી પામતા. ખરેખર ભક્તિ હોય ને ત્યાં કામ ક્રોધાદી હોય જ નહીં. ત્યાં ક્યાંથી હોય કામ ક્રોધાદી? સંભવ જ નથી. નારદ ભક્તિ સૂત્રમાં 7મા સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા કરી, એમાં નારદજીએ એમ કહ્યું, સાન કામય માના નિરોધ સ્વરૂપત્વાત. સાન કામય માના નિરોધ સ્વરૂપત્વાત. થોડુંક શાસ્ત્રની વાત લઈએ ને ત્યારે આમ થોડીક ઊંઘ આવવાની પરિસ્થિતિ ખરી, ઝોલે ચડી જાય માણસ. સાન કામય માના નિરોધ સ્વરૂપત્વાત. ભક્તિ છે ને એમાં કામના નથી, ધ્યાન દેજો. ભક્તિમાં કામના ન હોય, અને જેમાં કામના હોય એને ભક્તિ ન કહેવાય. ભક્તિમાં સમર્પણ ભાવ હોય, કારણ કે ભક્તિ છે ને નિરોધ સ્વરૂપત્વાદ, ભક્તિનો સ્વરૂપ છે ને એ નિરોધ સ્વરૂપ છે. હવે અહીંયા નિરોધ શબ્દ છે ને એ છોડવાના અર્થમાં છે. નિરોધ શબ્દના ઘણા અર્થ હોય છે અને યોગશાસ્ત્રમાં એમ કહ્યું કે યોગશ્ચિત્ત નિરોધ, યોગ છે એ ચિત્તનો નિરોધ, એને યોગ કહેવાય. એમાંય છોડવાનો જ અર્થ છે, કારણ કે ચિત્ત જગતની સાથેથી છૂટી જાય આને નિરોધ કહેવાય, એટલે ભગવાનમાં જોડાઈ જાય. ભક્તિ છે એ નિરોધ સ્વરૂપ છે, એટલે ભક્તિ જ્યારે હૃદયમાં પ્રગટે ને ત્યારે માણસ બધાયથી છૂટો થઈ જાય. ખ્યાલ આવ્યો? બધાયથી એ છૂટો થઈ જાય. છૂટો થઈ જાય એટલે આમ કંઈક રવિયો જાય કે જંગલમાં વિયો જાય એવું નહીં. હા, છૂટું થઈ જવું એટલે બધાથી નોખું પડી જવું. તમને દાખલો દઉં, આ નાળિયેર હોય ને એ નાનું હોય, તરોપું હોય, ત્યારે એની અંદર આ ટોપરું હોય ને એ બધી કોઈ ચોંટ્યું હોય, પછી શ્રીફળ કાચું હોય તોય એની કાચલી હારે ટોપરું ચોંટ્યું હોય, પછી શ્રીફળ બરાબર પાકી જાય પછી એ અંદર જે ટોપરું હોય ને એ ટોપરું એની મેળે પેલી કાચલી હોય ને એનાથી કે નોખું પડી જાય, ગોટો જેને આપણે ટોપરાનો ગોટો કહીએ. પછી તમે બહુ પાકું શ્રીફળ હોય એને લઈને તમે આમ કરો ને તો અંદર ગોટો ખખડે, પછી લોકો બોલે કે આમાં ગોટો નોખો પડી ગયો છે પાકીને, એ એમ એનું નામ નોખું પડી ગયું. એમ બધાની વચ્ચે રહેતા છતાંય જ્યારે ભક્તિ પરિપક્વ થાય ત્યારે માણસ નોખો પડી જાય. હવની અંદર હોય તો નોખો, અને કાચો હોય ને ભક્તિ કાચી તો એ બધા એ ચોંટ્યો હોય. હું પછી એને તોડે ને પછી ચપ્પે કરીને આમ ભી દે ને તો ચપ્પું ભાંગી જાય ક્યારેક ક્યારેક તો. હા, ચપ્પાની અણી ભાંગી જાય પણ એ ઓલ્યો ઉખડે નહીં. ઓલ્યો સમજાણું તમને, એમ એ બહુ બળ કરો તો ભાંગી જાવ તમે હોય તેને, પણ એ ઉખડે નહીં મળી કરતી તમારે, એવો ચોંટેલો હોય. કારણ કે એની ભક્તિ કાચી છે, કાચી ભક્તિ વિના માણસ સંસારથી છૂટો ન થાય, ભક્તિ પક્વ થાય. કારણ કે ભક્તિ નિરોધ સ્વરૂપાત માણસને આપોઆપ છૂટા કરે છે, એટલે ભક્તિમાં કામના હોતી નથી. ભગવાનનો દીકરો એનું નામ પ્રદ્યુમ્ન, એને આપણે કામદેવ કહીએ છીએ, પ્રદ્યુમ્નને કામ, અને ભગવાન શ્રી કૃષ્ણને એને આપણે શ્યામ કહીએ છીએ. કામ અને શ્યામ આમ તો બબ્બે અક્ષરના બે નામ છે, કામના અને ભક્તિ બે એક જ પ્રકારના હોય છે, બરાબર ધ્યાન દેજો. કામના અને ભક્તિ વાસ્તવિકમાં બે એક પ્રકારના હોય છે, કારણ કે જે જે ક્રિયાઓ જે જે ચેષ્ટાઓ કામનામાં થાય છે તે ચેષ્ટાઓ ભક્તિમાં પણ થાય છે. એટલે ઘણી જગ્યાએ ભગવાનના ભક્તને કામી પુરુષની સાથે ઉપમાવેલો હોય છે. મુક્તાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું એમાં સ્વામી એમ કહે છે, લોભીન કુ જૈસે ધન સુખકારી, કામિન કુ જૈસે નારી, મેરે તો તુમ સુખદાયક મોરારી. આ દાખલા લીધા, લોભીન કુ ધન સુખદાયી, કામિન કુ જૈસે નારી. એટલે ભગવાનના ભક્તને ઘણી વખત કામી પુરુષ સાથે ઉપમાવે છે, કે કામી પુરુષને જેવું સ્ત્રીમાં હેત હોય એવું ભગવાનના ભક્તને ભગવાનમાં હોય. અને મહારાજે વતનાવતમાં કહ્યું કે એવાને જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે કે એને જેવું એમાં હેત છે એવું આપણે ભગવાનમાં થાય તો સારું એમ, ઠીક એમ. એટલે કામ અને શ્યામ અર્થાત ભક્તિ, કામદેવ અને ભગવાન, આમાં બેયમાં સંતોને એવું કહેવું છે કે એક સરખું જ રૂપ હતું. ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ પ્રદ્યુમ્ન રૂપાળા હતા. ઘણા સંતોને એવું કહેવું છે કે પ્રદ્યુમ્નમાં અને શ્રી કૃષ્ણમાં તો એક રોમનો ફેર નહોતો, એક સરખા હતા બે બાપ દીકરા. એમ કામના અને ભક્તિ, કામના એટલે કામદેવ, ભક્તિ એટલે ભગવાન, એનું અવલંબન ભગવાન છે. એટલે ભક્તિ અને કામના બેયની ચેષ્ટાઓ વાસ્તવિક રીતે એક સરખી જ હોય છે, એમાં એની શારીરિક ચેષ્ટામાં બીજો કોઈ ફેર ન હોય. એ ઓલે રડે અને આય રડે, ઓલે રોમાંચિત ગાત્ર થાય ને આય રોમાંચિત ગાત્ર થાય, આય આનંદથી કિલ્લોલ કરે ગાય ને એ ગાય, એની બેયની ચેષ્ટા એક સરખી હોવા છતાં એમાં એક ફેર છે. હા, એમાં એક જ ફેર છે કે ભક્તિ છે ને એમાં સમર્પણ ભાવ હોય છે અને કામનામાં છે ને લેવાની દાનિત હોય છે. ખ્યાલ આવે છે તમને આટલો ફેર? કોઈ માણસ કામનાવાળો હોય ને એને શું છે કે પોતાને સામેથી સુખ લેવું છે, સામી વ્યક્તિ પાસેથી એને સુખ લેવું છે, જ્યારે ભક્તિનો એ સ્વભાવ છે એને લેવાની કોઈ આશા નથી, એને તો ઉલટાનું દેવું છે. આ નામ ભક્તિ, અને લેવાની આશા રે એનું નામ કામના, એને ભક્તિ ન કહેવાય. બહુ ઝીણી વ્યાખ્યા છે. સાત ન કામય માના નિરોધ સ્વરૂપત્વાત. ભક્તિ છે ને એ કામના યુક્ત હોવી ન જોઈએ. ભક્તિમાં કામના હોતી જ નથી. ભક્તિ છે ને ત્યાગરૂપ છે, પણ એને આપણે ત્યાગરૂપ કહીએ ને એ બરાબર નથી. કારણ શું કે એ આના માટે શબ્દ નાનો પડે છે. ત્યાગમાં છે ને થોડો પરિશ્રમ હોય છે. આપણે કોઈ વસ્તુનો ત્યાગ કરવો હોય ને તો એમાં થોડોક પરિશ્રમ પડે. ત્યાગ કરવું હોય, છોડવું હોય તો પરિશ્રમ પડે. એની મેળે છૂટી જાય, એની મેળે છૂટી જાય. એમ ભક્તિ એવી વસ્તુ છે કે માણસમાં ભક્તિ જ્યારે આવે ને ત્યારે એની મેળે બધું છૂટી જાય. એટલે ભક્તિને નિરોધ સ્વરૂપ કીધી. નિરોધ સ્વરૂપત્વાત. ભક્તિ એટલે મહાન છે. ભગવાનના ભક્તો, ભક્તો જે હોય ને એની આખી રીત બહુ ન્યારી હોય છે. આપણામાં એવી ભક્તિ પ્રગટેલી હોતી નથી, એટલે આપણને એ વાતે સમજાય નહીં. ભગવાનનો ભક્ત છે એ ભગવાનને સુખે સુખી હોય. ધ્યાન દેજો, તત્સુખિત્વમ સુખી. ભગવાનના સુખપણાને લઈને જે સુખી હોય એનું નામ ભગત કહેવાય, અને એમ ન હોય તેને ભક્ત ન કહેવાય. અને સકામને કોઈ જગ્યાએ ભક્ત કયા નથી. આ તો પછી આપણે એને ખોટું ન લાગે એટલે સકામ ભક્ત એમ કહીએ છીએ. બાકી જેને ભગવાન પાસેથી કાંઈક લેવાની આશા છે ને એને ભક્ત ન કહેવાય, એને વેપારી કહેવાય, અને એને સ્વાર્થી કહેવાય, એને ભગત ન કહેવાય. ભક્ત એને જ કહેવાય જે ભગવાન પાસેથી કોઈ દિવસ કાંઈ પણ આશા ન રાખે. સમજાય છે? સાલોક્ય, સારૂપ્ય, સાષ્ટી, સારુજ્ય, આ લોકના સુખની વાત નહીં, મુક્તિ પણ નહીં, મોક્ષ પણ નહીં, કોઈ પણ પ્રકારનું સુખ પણ નહીં, કાંઈ જ ભગવાનની પાસેથી ભગવત પ્રસન્નતા સિવાય ઈચ્છે નહીં, એનું નામ પૂરેપૂરો ભગત કહેવાય. એનું નામ ભક્ત છે. આવું ભક્ત પણ આવ્યું નથી ને ત્યાં સુધી હૈયે ફૂલાવું નહીં. ને આપણી બધાની ભક્તિ કયા પ્રકારની છે એ આપણે જરાક જોઈ જવું. મલકી ઊંડા ઉતરી. એક વખત શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકામાં રહેતા હતા. એ વખતની એક કથા છે. શ્રી કૃષ્ણ ભગવાનને સૂતા હશે એમાં ગમે તે થઈ ગયું, આખા શરીરે ફોડલા ફોડલા થઈ ગયા, આખા શરીરે ફોડલા ફોડલા. એટલે બધી અષ્ટપટરાણીઓ આવી ને બધા આવ્યા. એ વખતે હરતા ફરતા ત્યાં નારદજી આવ્યા ને ભગવાનને શરીરે આવા બધા ફોડલા ને ભગવાન માંદા પડી ગયા. ભગવાન માંદા પડી ગયા, બધી પટરાણીઓ આવીને કહેવા માંડી કે મહારાજ આટલા બધા તમે બીમાર થઈ ગયા, અને વૈદ્ય બોલાવીએ, આમ કરીએ તેમ કરીએ. ભગવાન કહે છે કે આ વૈદ્ય વૈદ્ય ગમે તે આવે આ મારો રોગ મટે એમ જ નહીં, અને હવે તો હું નહીં રહું કે છે, મારું શરીર પડી જાય. એટલે અષ્ટપટરાણીઓ બહુ દુઃખી થઈ ગઈ, બીજી બધી રાણીઓ દુઃખી થઈ ગઈ. ઉદ્ધવજીની હતા, નારદજી હતા, બધા દુઃખી થઈ ગયા. ભગવાન તમે શું બોલો છો? તો કે બસ હવે હું નહીં જીવું. અને ઉદ્ધવજીને બધી વાત કરી કે ઉદ્ધવજી આ બધી પટરાણીઓ છે એને તમે બધી એને ધ્યાન રાખજો અને આ બધું સંભાળજો. છોકરા હજી નાના છે અને હું તો હવે નહીં રહું એટલે જઈશ. એટલે પટરાણીઓ બધી રોવા માંડી, બહુ દુઃખી થઈ ગઈ. નારદજી પણ દુઃખી થઈ ગયા. પટરાણીઓ હાથ જોડીને કહે છે પ્રભુ પણ આનો કાંઈ ઈલાજ, કાંઈ દવા જ નથી આની, આની કાંઈ દવા થશે કે નહીં? ભગવાન કહે છે કે એક દવા છે. તો કે શું? તો કે જે ભગવાનના ભક્ત હોય એના ચરણની રજ એ એમ કે પાણીમાં નાખી અને મને જો પાવ તો મારો રોગ મટે. નારદજીના મનમાં એમ થયું કે ભગવાનનો ભગત તો હું છું, પણ આપણા પગની રજ ભગવાનને કેમ પવાય? પટરાણીઓ ભગવાનની ભક્ત હતી, પણ એને વિચાર થયો કે આપણા ચરણની રજ આપણે ભગવાનને પવાય, આપણા પગની રજ એ તો ન પવાય ગયા. અને ભગવાનને આપણા પગની રજ પાઈ તો આપણો તો હું થઈ જાય કે આપણે નરકમાં પડીએ, આપણને પાપ લાગે, આપણે તો દુઃખી દુઃખી થઈ જાય. આમાં લોકોએ વિચાર કર્યો ને ભગવાનને કહે છે કે મહારાજ એ તો અમારાથી કેમ થાય, તમને અમારા ચરણની રજ તો કેમ પવાય ભક્તને. મહારાજ કે કોઈ એવા ભગત હોય અને એના ચરણની રજ જો મને પાય ને મને આપે તો અમારો રોગ મટે. બધા હેરાન હેરાન થઈ ગયા સમજ્યા. પછી નારદજી કહે મહારાજ તમને પણ કોઈ ચરણરજ આપે એવું કોણ, પણ કોણ તમને પોતાના પગની ચરણરજ કોણ પાય. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એમ કરો, વૃંદાવનમાં ગોપીઓ છે એ મારા ભગત છે, તમે ત્યાં જઈને વાત કરો તો એ કદાચ આપે કે. એટલે નારદજી વૃંદાવન ગયા, ત્યાં બધી ગોપીઓ ભેગી થઈ ગઈ. નારદજી શું આવ્યા, શું કાંઈ સમાચાર, ભગવાનના કાંઈ સમાચાર? ગોપીઓ બધી સમાચાર પૂછવા માંડી. નારદજી કહે છે કે સમાચાર એવા છે કે ભગવાન બહુ બીમાર પડી ગયા છે. શું કહો છો? હા હા બીમાર પડી ગયા, અને ભગવાન તો હવે જીવે નહીં એવા બીમાર પડી ગયા, નક્કી શરીર છોડી દેશે. ગોપીઓ કે પણ કાંઈક દવા કરવી જોઈએ કે નહીં તમારે, કંઈક વ્યવસ્થા કરો, કાંઈ સારું થાય એવું નથી? તો કે દવા એક છે કઈ, કે કોઈ ભક્ત જો પોતાના ચરણની રજ એ ભગવાનને આપે અને ભગવાન એ ચરણની રજ પાણીમાં નાખીને પીવે તો ભગવાનને સારું થાય. ગોપીઓ કે તારે તમે આઈ છે ઠૂંકા મેવા કે, ત્યાં કોઈ ભગવાનના ભગત નહોતા કે એ બધું હતું, પણ એમ ભગવાનને કેમ, તો કેમ ભગવાનને સારું થાય? તો કે એટલે જ હું આવ્યો છું આ ચરણરજ લેવા. ગોપીઓ કે તમારે કંઈ લુગડું બુગડું હોય હપ પાથરો, તરત લુગડું ભાઈ. ગોપીઓ બધી આમ પગ બોળી ધૂળીમાં અને માંડિયું ખીંખેરવા, એ કે લ્યો કેટલી જોઈ હ ભગવાનને પાવ, કે છે ભગવાનને સારું થઈ જવું પડે કે. નારદજી ચરણરજ લઈને હાલ્યા, પણ નારદજીના મનમાં એમ થયું કે આણે તરત ચરણરજ આપી દીધી. નારદજી ગોપીઓને કહે છે તમે પણ તમારા પગની ચરણરજ ભગવાનને પાવ, તમને કાંઈ થતું નથી, તમે નરકમાં પડશો નરકમાં. ગોપીઓ કે ભગવાનને શરીરે સારું થઈ જતું હોય ને તો અમને હાથ નરક મંજૂર છે, જલ્દી ભગવાનને સારું થાય એ કરો. અમારા તો ભગવાનને હારા કરવા છે, અમારા હારા નથી રહેવું. અમે દુઃખી થઈ ભલે થઈ, અમારા પ્રાણ પ્રિય પ્રભુ દુઃખી ન થવા જોઈએ. પછી નારદજીને એમ થયું કે મારે બહુ ભક્તિ અધૂરી રહી, વિચાર કરો. નારદજી ભગત હતા જ, ખંખેરીને દઈ દીધું હતું, પણ નારદજીને એ બીક લાગી કે આપણે ભગવાનને ચરણરજ પાઈએ તો આપણે નરકમાં પડી જઈએ. આનું નામ ભક્તિ છે, ભક્તિમાં સમર્પણ ભાવ હોય છે, એ ખરેખર સમજવા જેવી વસ્તુ છે. અને આપણી ભક્તિ છે ને બહુ બધા હારી હોતી નથી, કંઈક કંઈક બીજી ભાવનાવાળી હોય છે. ભક્ત પણ આવતા બહુ વાર લાગે છે અને ગોપીઓને જ્યાં હોય ત્યાં વખાણી છે, એનું કારણ આ છે. અમારા ભગવાન સુખી થવા જોઈએ, અમે ભલે દુઃખી થઈ, કહો કેટલી ભાવના છે. આવી જ્યારે ભાવના પ્રગટે ત્યારે સમજી લેવું ભક્તિ આવી. એમ કામનામાં અને ભક્તિમાં ફેર છે, યા મેં દ્રષ્ટાંત દીધું. કામનામાં સમર્પાઈ જવાની ભાવના હોતી જ નથી, કામના છે ને એ પોતાનું જ હાજું કરે છે. જ્યારે ભક્તિ છે એ સામાનને કેમ સુખી કરવો એવી ભાવના હોય છે. એટલે કહ્યું છે સા ન કામય માના નિરોધ સ્વરૂપત્વાત. હવે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનને સમર્પાઈ જાવું, અને ભગવાનને ત્યારે જીવ સમર્પાઈ શકે જ્યારે ભગવાન સિવાયના તમામ વિષયોમાંથી એની વૃત્તિ તૂટી જાય. એ કામ જાણવું એવું નથી, ભગવાન સિવાયના બધાય પદાર્થોમાંથી વૃત્તિ તૂટી જાય, એક ભગવાનમાં જ વૃત્તિ થઈ જાય ત્યારે ભગવાનને અર્થે ગમે તે થાય. આપણને જ્યાં સુધી ભગવાન પાસેથી પણ કોક સુખ લેવાની આશા છે, બહુ તપાસીને જોયું ને ભક્તના હૃદયમાં, તો ભક્તિ કરે છે ને મોટા ભાગના ભક્તો એ અક્ષરધામમાં જાવા હારું ભક્તિ કરે છે. હું કામ કે અક્ષરધામમાં જઈને તો આપણે સુખીયા થઈ જાય. અક્ષરધામમાં ન જવું કે એવો મારી કોઈ વાત કહેવાની નથી, પણ કહેવા એ માગું છું કે શ્રેષ્ઠ ભક્ત એને કહેવાય કે જેને ભગવાન રાજી કરવા સિવાય કોઈ તાન નથી, અને શ્રેષ્ઠ ભક્ત કહેવાય. એને ભગવાન પાસેથી કોઈ વસ્તુ જોતી જ નથી. આત્મારામ ચ મુનિયો નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુકિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહિ. અહેતુકી જે ભક્તિ કરે એને ભક્ત કહેવાય છે, કોઈ કારણ નહીં. સુખદેવજી, મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષ ધ્યાન કરતા કરતા જ્યારે એ ઋષિ મુનિઓને બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ, બ્રહ્મમાં સુખિયા હતા, પંચ વિષયનું એને કાંઈ પણ સુખ જોતું નહોતું. પંચ વિષયને તમામ રીતે મૂકી દીધા પછી, નિજ સુખમાં સુખિયા થયા પછી એ લોકો ભગવાનમાં જોડાણા, ભગવાનમાં જોડાણા ત્યારે પોતાના આત્માના સુખ કરતાં ભગવાનનું અતિશય મહાન સુખ જોઈને ભગવાનમાં જોડાઈ ગયા. એટલે એ લોકોને કોઈ દિવસ આ લોકની તો વૃત્તિ હતી જ નહીં, ભગવાનમાં નહોતા જોડાણા. ત્યારે પણ એ લોકોને આ લોકના પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ નહોતી, તો ભગવાનમાં જોડાણા પછી ક્યાંથી આ લોકના વિષયમાં પ્રીતિ થાય કહો. અને આપણે બધાએ ભગવાનમાં જોડાણા એમ કહીએ છીએ, આપણી જાતને ભગવાનમાં જોડાણા એમ કહીએ છીએ, તો વિષયમાં પ્રીતિ તો કોઈને ટળતી નથી, તો ભગવાનમાં કઈ રીતે જોડાણા કહેવાય? ભગવાનમાં જોડાણા હોય એને કોઈ જગ્યાએ પ્રીતિ હોતી જ નથી, એની બધેથી પ્રીતિ પાછી તૂટીને ભગવાન સાથે જોડાઈ ગયા હોય છે. માટે ભગવાનના ભક્ત હરેપલ ભક્તિનો વિચાર કરે. આપણી ઇન્દ્રિયો છે ને એની એક કઠણાઈ છે. તમે કહેશો શું? તો આપણી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ સહજતયા ભગવાનથી અવળી છે. મહારાજ વર્ણનામાં કીધું કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે ને એ પંચ વિષય સાથે જોડાવાનો છે. પોતપોતાના વિષયમાં જવું, ઇન્દ્રિયોની જ્યારે વ્યાખ્યા કરી ત્યારે કે પોતપોતાના વિષયમાં જવું પ્રથમના 12માં એ ઇન્દ્રિયોની સ્વાભાવિક લક્ષણ છે. ઇન્દ્રિયોનું પરાંચી કાની ઉપનિષદમાં વાત કરી, ઇન્દ્રિયો કેવી છે? તો કે પરાંચી કાની, પરાન વિષયાન અંચયતિ, પરાંચી કાની, અંચ પૂજાયામ ધાતુ. પરાન વિષયાન, જે પર બીજા વિષયોને જ પૂજે આનું નામ ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયોનું લક્ષણ કીધું. ઇન્દ્રિયો હંમેશાને માટે પંચ વિષયની જ પૂજા કરે છે, એ પ્રભુની પૂજા કરતી જ નથી. એનું મોઢું જ અબળું છે, એના મુખ જ પંચ વિષય તરફ છે. આપણી આંખો, આપણા કાન, આપણી ચામડી, આપણી જીભ, એ બધી છે ને બહાર જગત આરે જ એનું ચોટાણ છે. અંતર આત્મામાં બેઠેલા ભગવાન હામી એની વૃત્તિઓ જ નથી, એનું મુખ જ નથી. જેમ આપણા હાથમાં બેટરી હોય, આપણે બેટરી કરીએ એટલે સામે માણસ હોય દેખાય, આપણા ઉપર પ્રકાશ ન પડે, આપણે ન દેખાય. એમ ઇન્દ્રિયોની ગોઠવણી એવી છે ને કે એને વિષય જ પ્રકાશમાન થાય. અંચયથી વિષય જ ને જ ઇન્દ્રિયો ભાળે છે. પોતાના સ્વરૂપને, પોતાના આત્મામાં રહેલા ભગવાનને ઇન્દ્રિયો ભાળતી નથી. એ આંધળા ધામણા જેવી છે, જ્યાં હોય ને વિષય યારે જ અથડાય, ત્યાં જ ભટકાય. હેરાન થાય તોય ભટકાય, હેરાન થાય, દુઃખી થાય, છોલાઈ જાય તોય પણ એને એની હારે જ અથડામણ થઈ જાય છે. અને અંતરવૃત્તિ જ નથી ઇન્દ્રિયોને. હવે એ ઇન્દ્રિયોને જો પાછી વાળવામાં આવે, અંતર સન્મુખ કરવામાં આવે, તો સહજ માણસને સુખ આવે. પછી આપણે ઇન્દ્રિયોને પાછી વાળીને રાખવી પડે છે. જેમ માણસ હોય એ આમના મોઢે બેઠો હોય તો એનું મોઢું સહજ છે ને આમ જ હોય, પછી એને આમ જોવું હોય તો એ મોઢું પાછું મરડીને જોવે ત્યારે જોવાય, પણ એની સ્વાભાવિક વૃત્તિ તો મોઢું તો આમ જ રહે. એમ ઇન્દ્રિયની સ્વાભાવિક જે પ્રક્રિયા છે ને એ વિષય તરફ જ હોય છે. અને જ્યારે માણસને વિષય પ્રત્યે નફરત થાય, ધ્યાન દેજો, જ્યારે માણસને વિષયો પ્રત્યે નફરત થાય ત્યારે જ ઇન્દ્રિયો પાછા વળે છે, એ પહેલાં શક્ય છે. અને ઇન્દ્રિયો જ્યારે પાછા વળી જાય વિષયમાંથી ત્યારે જ એ ભગવાનમાં ચોંટી જાય છે, અને પછી કોઈ દિવસ ઉખડતા નથી, અને ભગવાનનું મહામોટું એને સુખ આવે છે. પણ એ આ બાજુથી છૂટે ત્યારે, અને ઇન્દ્રિયો વિષયમાંથી ત્યારે છૂટે જ્યારે એને વિષય તરફ આમ ખરેખરો અભાવ થઈ જાય, અથવા તો એના મનમાં એમ થઈ જાય કે આ વિષયો ભોગવશું તો મરી ગયા એમ. આમાં જો ધ્યાન દેશું ને ભોગવશું તો આપણે જન્મ મરણ લખ ચોરાશી શરૂ રહેશે એવી કોઈક બીક જાગી જાય, તો પછી એ બાજુ કોઈ દિવસ માણસ ન જોવે. જેમ આપણે જાત્રાએ જઈ, આપણે યાત્રા કરવા ગયા હોય ત્યારે આ ગંગાજી હોય, એમાં માછલા હોય, કંઈક કુંડ ભર્યો હોય, માછલા હોય, પછી ત્યાં પગથિયા હોય ને આરો હોય, ત્યાં બધા યાત્રાળુ જાય, પછી હારે છે તે ડાળિયા લેતા જાય, પછી પાણીમાં ડાળિયા નાખે, તો માછલા છે ને એવા ઉછળે ઉછળી ઉછળીને ડાળિયા બધા આમ પકડવા જ માંડે, પકડવા જ માંડે. તમે મુઠ્ઠી ભરીને ડાળિયા નાખ્યા હોય તો એટલા બધા માછલા આવે, એકાબીજીને ઉપર પડે, ને એ બધા ડાળિયા એક કે બે ફૂટ પાણીની અંદર હેઠા જાય, ત્યાં તો બધા માછલા બધા ડાળિયા વીણી લે. એ એકય ડાળિયાને તળિયે તો પોગવા ન દે, એટલી ઝડપ નાખીને વીણી લે. પણ
તમે એ ડાળિયા પગથિયા ઉપર નાખો, પગથિયા ઉપર જ્યાં પાણી નથી, પાણી પગથિયાની ધારે હોય, પગથિયા ઉપર એક વેંતજ ડાળિયા છેટા હોય, માછલા ડાળિયા ભાળે, બધી વાત બરાબર, પણ એકય માછલીઓ પાણી બહાર ન નીકળે. પગથિયા ઉપર તમે નાખ્યો હોય ને દાણો, એકય લેવા ન નીકળે, જોઈ કરે, જોયા કરે, ભાળે, પાછું વીવું જાય, બહાર ન નીકળે. કારણ કે ખબર છે કે બહાર નીકળી ને તો મરી જાય, બહાર ન નીકળે. માલિકો નાખો તો ઉલ્લા ઉલ્લે પડે વીણ બહાર, પણ એને એક જ્ઞાન છે કે બહાર ન નીકળાય. એમ જો આપણને એટલું જ્ઞાન થઈ જાય ને કે આ વિષયમાં જવાય નહીં, મરી જાય જો જાય તો, હા ભીખ ગરી જાય ને કે આ ભોગવાય નહીં, આ જોવાય નહીં, આ ખવાય નહીં, એ મૂવા ભગવાન ભૂલ્યા જ મૂવા. જો આમ થઈ જાય ને તો ભગવાનમાં વૃત્તિ વળી જાય ને પછી ભગવાનનું સુખ જો એકવાર આવી જાય ને પછી કોઈ દિવસ જાતું નથી. એ અલૌકિકતા એમની એ છે. એકવાર તમને પરમાત્માના સ્વરૂપનું ઊંડાણ સાથે જો અનુભવ થઈ ગયો તો પછી ભગવાન નીકળતા નથી. ભલે માણસને પહેલાં તો બહુ વિષયમાં રાગ હોય, પણ ભગવાન સાથે જો પ્રીતિ થઈ જાય ને તો રાગ આપોઆપ હટી જાય છે. એક ભાઈ હતા સમજ્યા, એ રાજાને ત્યાં પરંપરાગત નોકરી કરે, પરંપરાગત એટલે એના બાપાને એના બાપા એ બધા નોકરી કરતા ને આ એને ત્યાં દાસ દાસીનું કામ કરે ને આ પોતે દાસ, એની સ્ત્રી છે એ દાસીનું કામ કરે. પણ હવે દિવસો જતાંય રાજાની જે યુવતી હતી રાજકુમારી, એ રાજકુમારી જોઈને આ ભાઈને એની સાથે લગ્ન કરવાનું મન થયું, આ રાજાના નોકરને. એટલે રાજકુમારી સાથે એને લગ્ન કરવા, એટલે કેમ મને એ મળે ને મારા એની યારે લગ્ન કેમ થાય, આવી ચિંતા એને થવા માંડી. પોતે પરણેલો હતો, ઘરે સ્ત્રી હતી, તોય પણ રાજકુમારી સાથે પરણવાની ઈચ્છા થઈ. એટલે એટલો બધો એ આતુર થઈ ગયો કે ખાવું ભાવે નહીં, પૂરું જમે નહીં, ઊંઘ આવે નહીં, એટલે દિવસે દિવસે હુકાવા માંડ્યો, જમવા બેહદ ખાઈ નહીં. પછી એની ઘરવાળી એને પૂછે છે કે તમે કેમ હમણાંથી બહુ ઉદાસ છો, તમે જમતા નથી, આ હુકાવા માંડ્યા, તમને કાંઈ આમ ચેન હોય નહીં એવું લાગે છે, મને કહો તો આ કાંઈ કહે નહીં. પછી દિવસો જતા જતા ઘરનું માણસ બહુ આગ્રહ કરવા માંડ્યું, તમે કહો હું તમારું દુઃખ ટાળીશ, તમે કહો એટલે હું પ્રયત્ન કરીશ, પણ તમારું દુઃખ મારે ટાળવું છે, તમે કહો શું તમને તકલીફ છે. બહુ યાદ કરીને પૂછ્યું, તારે એણે એક દી કીધું કે બીજું કોઈ મારે નથી, પણ મારે રાજકુમારી યારે પણવું છે. એટલે ઘરની સ્ત્રી કે પણ રાજકુમારી તમને પરણે તો કે જો એ મને નહીં પરણે તો હું આમને ભૂખ્યો હુકાઈને મરી જવાનો છું, મારે એની યારે પણવું. હવે આ માણસ કેટલો કામી ને કેટલો મોહાંત ને કેટલો અજ્ઞાની હશે એ આ વાત ઉપરથી આપણને સમજાઈ આવે છે. એની સ્ત્રીએ એમ કીધું કે તો હું કોશિશ કરું છું, તમે ચિંતા છોડો. પછી એની સ્ત્રી કાયમ રાણીબાની સેવામાં જાય, એટલે રાણીનું માથું ઓળે ને એના કપડાં ધોવે ને નવરાવે ને આ બધું કરે. રાણી ક્યારેક ક્યારેક ખુશ થઈ જાય, ક્યારેક ક્યારેક એમ કે માગી, તે રાણીને ખૂબ સેવા કરીને રાણીને ખુશ કરી. રાણી બહુ રાજી થયા, કંઈક ઈચ્છા હોય કહેજે, કંઈક કામકાજ હોય કહેજે. ત્યારે કે રાણીબા મારું કામકાજ કરશો? હા હા કરીશ, હું રાજાની રાણી કે હું ન કરું. પછી એણે ધીમે રહીને વાત મૂકી કે મારો ધણી મરી જાય એમ છે તો એને તમે જીવાડો. કેમ મરી જાય એમ છે? તો કે એને રાજકુમારી યારે પણવું છે, માટે મારી એટલી વાત માનો, એની ઈચ્છા પૂરી અને એને રાજકુમારી પરણાવો. રાણીએ વિચાર કર્યો કે આ ગોલા ગોલી આટા વગેરેના આને કાંઈ ભાન છે કે નહીં, મારી રાજકુમારી કેમ આને પરણાવી, અમારી સમાજમાં આબરૂ હું આ છે તે છે. પણ રાણીને એમ થયું કે મેં એને રાજી થઈને એમ કીધું, માગી માગીને એણે કીધું ને હવે જો હું કહું કે એને એમ ન હું કરું તો અમારી આબરૂ જાય. રાણી બહુ હોશિયાર, રાણી કહે છે તારા પતિને મારી રાજકુમારી પરણાવું, પણ એક શરત. આ કે શું? તો કે શરત એટલી કે તારા પતિને હું આંખે પાટા બંધાવી દઉં અને એક રૂમની અંદર જ્યાં સંડાસ બાથરૂમ નાવા ધોવાની બધી વ્યવસ્થા
ત્યાં તારા પતિને એ રૂમમાં હું રાખું, હું જે ભોજન મોકલું એને ખાવાનું અને 12 મહિના સુધી આંખે પાટો છોડવાનો નહીં, અને હું એને હાથમાં એક માળા આપી દઉં, 12 મહિના સુધી એને જપ કરવાનો ભગવાનના નામનો, ભગવાનને ધ્યાન ધરીને 12 મહિના સુધી બહાર નીકળવાનું નહીં, આંખે પાટા છોડવાના નહીં, ક્યાંય જવાનું નહીં, કોઈને મળવા દેવાના નહીં,
કશું જ નહીં, હું ભોજન મોકલું એ ખાઈને પછી જપ કરવાનો 12 મહિના. અને એમ જો એ 12 મહિના જપ કરે તો પછી હું મારી રાજકુમારી એને પરણાવી દઉં. બૈરીએ જઈને વાત કરી કે રાણી આમ કે છે, આને તો ગમે તે કહેવાય મંજૂર હતું, મરી જાય એમ હતો. એ કે મંજૂર, 12 મહિના પછી મને પરણાવે છે ને, તો કે એ નક્કી, એ મેં વચન લીધું જ. પછી આને તો ભાઈ એક ભોંયરામાં જ્યાં બધી સગવડ હતી ત્યાં પોતાને રાખ્યો, આંખે પાટા બાંધ્યા, એક માળા આપી દીધી, બેઠો બેઠો આખો દી જપ કરે, હાવ હાદું ભોજન રાણી મોકલે, ખીચડીને કઢી, એ ખીચડીને કઢી ખાય અને જપ કર્યા કરે. જપ કરતાં કરતાં એની અંતરવૃત્તિ માંડી ઠરવા અને ભગવાનના સ્વરૂપમાં માંડ્યું ચિત્ત જોડાવા. સાદું ભોજન, ક્યાંય જવાનું નહીં, કોઈને મળવાનું નહીં, કાંઈ નહીં, અને અખંડ જપ કરે અને જગતનો બધો બોજો અને ચિંતનને બધું ઘટી ગયું અને રહેતાં રહેતાં એનું ચિત્ત ભગવાનમાં એવું જોડાણું, પછી ભગવાનનું સુખ માંડ્યું આવા અંતરાત્મામાં, મહાશાંતિ થઈ ગઈ. પછી 12 મહિના થયા, એમ કહેવાય છે કે એને બારો કાઢ્યો, આંખે પાટા છોડ્યા. રાણી એમ કહે છે કે હવે હું તમને મારી રાજકુમારી પરણાવું. એણે હાથ જોડ્યા છે કે તમે તો મારા મહાન ગુરુ નીકળ્યા, હવે આ છે ને એ મારે જોતી નથી, તો બીજી ક્યાંથી હું કરું, કહે છે. ભગવાનમાં જેવું સુખ છે એવું કાંઈ નથી, એ કે મેં અનુભવી લીધું. એનો અંતરાત્મા ઊંડો ઉતરી ગયો. એમ જ્યારે જીવ છે ને ભગવાનમાં જોડાય, ઇન્દ્રિયોથી પાછો વળી પરમાત્મા સાથે જો ઠરે, તો ખરેખર એને મહાસુખ થાય છે અને એ પછી ક્યાંય જોડાતો નથી. આવી ભક્તિ એને જ પ્રગટ થાય છે કે જે માણસ ભગવાન પાસેથી કશું જ માગે નહીં. ખાસ ધ્યાન દેજો, આ વાત બહુ સમજવા જેવી. ભગવાન પાસેથી તમે ભગવાનના રાજીપા સિવાય જો કાંઈ ન માગો, આપણી ઇન્દ્રિયોની, મનની, અંતકરણની તમામ ક્રિયાઓ એક જ સંકલ્પને આધારે હોય કે હે ભગવાન, હું જે કાંઈ કરું છું એ તમને જ દેખાડવા કરું છું, તમને જ રાજી કરવા કરું છું, મારે તમારું જ કામ છે, બીજું મારે કાંઈ જોતું નથી, કોઈને દેખાડવું નથી, કોઈને રાજી કરવા નથી, કાંઈ લેવા દેવા નથી કોઈને રે. આવી જો એક નિષ્ઠા કરી અને માણસ ભજન કરે તો એને ભક્તિ ઉદય થાય છે, ખરેખરી ભક્તિ. એટલે છે ને આ પુષ્ટિ માર્ગ છે ને, પુષ્ટિ માર્ગનું એક રહસ્ય છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણને માને, પણ બાલ પ્રભુને માને, 11 વર્ષ સુધીના ભગવાનને માને, પછી એ લોકો ન માને પુષ્ટિ માર્ગવાળા. એમાં એક રહસ્ય છે કે 11 વર્ષના શ્રી કૃષ્ણ થયા ત્યાં સુધીના તમને એને કેમ માનો, પછી કેમ ન માનો. એ પુષ્ટિ ભક્તિ એવી છે. પુષ્ટિ માર્ગવાળા એમ કહે છે કે ભગવાન, અમે બાળક ભગવાનને માનીએ છીએ. એનો અર્થ એ છે કે બાળક હોય ને એની પાસે કાંઈ મગાય નહીં, અને બાળક હોય એની પાસે રડાય નહીં, એ લોકોનું રહસ્ય છે. એટલે અમે બાલકૃષ્ણને પૂછીએ છીએ એમ. અને ખરેખર આપણે વિચારી જોવા કે આપણા ઘરમાં કંઈક ડખો થયો હોય, પતિ પત્નીને કંઈક ઝઘડો થયો હોય, તો નાનું છોકરું હોય એની પાસે જ રડાય, ન રડાય. આપણે કંઈક જોતું હોય તો કંઈ છોકરા પાસે મગાય, ન મગાય. છોકરા પાસે મગાય નહીં, એની પાસે રડાય નહીં. એમ નાના એવા બાલકૃષ્ણને માનવાનો ભાવ આખો એ છે કે ભગવાન પાસે કોઈ દિવસ કાંઈ મગાય નહીં, અને ભગવાન આગળ કોઈ દિવસ પોતાનું દુઃખ જઈને કહેવાય નહીં કે ભગવાન આ મારે દુઃખ છે એમ. એટલે એની પાસે રડાય નહીં. કાં આમાંથી કાંઈક આપણે છોકરાને અપાય, છોકરાને આપણે રડતો હોય છાનો રખાય, એને કંઈક ખાવાનું અપાય, એ માગે તો આપણે એને દઈએ, એને રાજી કરીએ, પણ આપણા અંતરમાં દુઃખ હોય, બેઈમાનન ઝઘડો થયો હોય, નાના એવા છોકરાને કહેવાય કે આ અમારો ડખો થયો છે, તું સમાધાન કરી કે કાંઈ, પછી વાત ના કરે. એમ બાલકૃષ્ણને માનવામાં આ ભાવ છે કે ભગવાન આગળ કોઈ દિવસ માગવું નહીં, અને ભગવાન આગળ કોઈ દિવસ પોતાનું દુઃખ રજૂ ન કરવું કે મારે આ દુઃખ છે ને, આ છે ને, તે છે ને. ભગવાનને જે પોતાનું દુઃખ નથી કહેતો ને, સહન કરી લે છે, એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે અને હાંજ હવાર ભગવાનનું માથું ચડાવે છે. સમજાય છે ને તમને?
ભગવાનનું માથું ચડાવે હાંજ હવાર. હે ભગવાન, કાલે તો મને માથું દુખ્યું તો તમે મટાડ્યું નહીં હાંજ સુધી. ભગવાન કે હવે કરશું કાલ કાંઈ. એટલે ભગવાનને જે પૂરેપૂરો સમર્પાય જાય
એનું નામ ભગવાનનો ખરેખરો ભક્ત કહેવાય. માટે આ વાત ભગવાનના ભક્ત થોડીક વિચારજો. આપણે ભક્તિ કઈ પ્રકારની કરીએ છીએ, ભગવાનને આપણે કેવા માનીએ છીએ, ભગવાન પાસેથી આપણે કંઈક લેવાની આશાએ, સ્વાર્થની બુદ્ધિએ ભગવાનને માનીએ છીએ, કે ભગવાનને આપણે કંઈક દેવા માટે ભગવાન આરે જોડાણા છીએ, કામનાયુક્ત ભક્તિ છે કે સમર્પણ ભાવવાળી ભક્તિ છે. આટલો ભગવાનનો ભક્ત હિસાબ કરે. ભગવાનને સમર્પાઈ જવું એ મહાન ભક્તિ છે.
અત્યારનો સમય અત્યારે પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.